હેલો.
હા જી, હા જી નરેશ ભાઈ, શરૂ કરીએ આપણે.
આપણે લાસ્ટ ટાઈમ છઠ્ઠા પાઠ દ્રવ્યનો આપણો પાઠ ચાલતો હતો, એની અંદર આપણે ધર્માસ્થિ કાય સંબંધીની ચર્ચા ચાલતી હતી મને ખ્યાલ છે ત્યાં સુધી.
હા બરાબર. હા તેમાં
આપણે દ્રવ્યનો પાઠ આપણે ચાલે છે, બરાબર ને? તો દ્રવ્ય કોને કહેવાય એની પરિભાષા આપણે જોઈ હતી કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે દ્રવ્ય ગુણ પર્યાયનો એક અલગથી પાઠ છે, પાછળ આવશે. એના અહીંયા સામાન્ય રૂપથી દ્રવ્યનો પાઠ આપણે સમજવાનો છે. એટલે છ દ્રવ્યનો પાઠ અત્યારે આપણે સમજીએ છીએ, એટલે પછી દ્રવ્ય ગુણ પર્યાયનો જયારે પાઠ સમજીશું ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયની શું વ્યવસ્થા છે, ગુણો એટલે ખૂબી અને એનું શું પરિણમન, એનું વિસ્તારથી ચર્ચા દ્રવ્ય ગુણ પર્યાયના પાઠ વખતે કરીશું. અત્યારે ચાલતા વિષયની અંદર જેને કહેવાય આપણો આ પાઠ છે એ પ્રમાણે ચાલતા વિષયમાં ધર્માસ્થિકાય ને અધર્માસ્થિકાય સંબંધીની ચર્ચા ચાલતી હતી. એક વાર થોડું 5 મિનિટ રિવિઝન કરી લઈએ કે આ પાઠની અંદર એક પ્રદેશોની ચર્ચા આવે છે, એટલે છ દ્રવ્યના પ્રદેશોની ચર્ચા છે અને છ દ્રવ્યોની સંખ્યાની ચર્ચા છે. અને એ છ દ્રવ્યોનું સ્વરૂપ શું છે, ત્રણ વસ્તુ બતાવી. એક તો છ દ્રવ્યની પરિભાષા, છ દ્રવ્યના પ્રદેશ કેટલા અને છ દ્રવ્યોની સંખ્યા કેટલી. એની અંદર જીવ દ્રવ્ય કોને કહેવાય સૌથી પહેલા, તો કે જ્ઞાન દર્શન સ્વભાવી આત્માને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. જેનામાં ચેતના હોય એને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. હવે કે છે કે જીવ દ્રવ્યના પ્રદેશ કેટલા. હા બતાવો તમે, એક એક જણ બતાવતા જશે મને એટલે ખ્યાલ પણ આવે કે છે કે નહીં ખ્યાલમાં. એટલે હા બોલો, કોણ બતાવશે? જીવ દ્રવ્યના પ્રદેશ પૂછું છું.
અસંખ્યાત પ્રદેશ.
હા બહુ સરસ, અસંખ્યાત પ્રદેશ. પ્રદેશ નો અર્થ અહીંયા એ સમજવો કે એ કેટલો એરિયા રોકે છે. આકાશ દ્રવ્ય નો કેટલો એરિયા એ પોતે રોકે છે તેને અહીંયા પ્રદેશ કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ તો પોતાના પ્રદેશ ની વાત છે. લાસ્ટ ટાઈમ મેં લગભગ ચર્ચા કરી હતી કે જગત ની અંદર કોઈ પણ પદાર્થ હોય તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ ચાર જેની ફેક્ટરમાં ગૂંથાયેલું છે આખું દ્રવ્ય. તો કે છે કે આ પ્રદેશ ક્ષેત્રના ફેક્ટરમાં જશે કે કેટલો એરિયા છે એનો, તો કે ભાઈ અસંખ્યાત પ્રદેશ એનો એરિયા છે. અચ્છા સંખ્યા કેટલી છે, જીવ દ્રવ્ય ની સંખ્યા કેટલી છે જગત ની અંદર વિશ્વની અંદર? અનંત. બહુ સરસ, બરાબર ને? અક્ષય અનંત રાશિ છે. અક્ષય અનંત રાશિ કહીને શું કહેવા માંગીએ છીએ, અક્ષય અનંત રાશિ કહીને એમ કહેવા માંગીએ છીએ કે જેને કહેવાય કે એવી રાશિ કે એમાંથી અનંત માંથી અનંત બાદ કરી નાખવામાં આવે તો પણ એ રાશિ અનંત જ આવે. ખ્યાલ આવે છે કે નહીં? અનંત થી અનંત ને ગુણાકાર કરવામાં આવે તો પણ અનંત, અનંત થી અનંત ને ભાગાકાર કરવામાં આવે તો પણ અનંત, અનંત માંથી અનંત બાદ કરો તો પણ સંખ્યા અનંત આવે, એવી અનંત રાશિ અક્ષય રાશિ કે કદીએ ખૂટે નહીં. એક સક્ષય અનંત કે છે અને એક અક્ષય અનંત છે. જેને કહેવાય સક્ષય અનંત તો હકીકત ની અંદર એ અસંખ્યાત ના ભેદ માં આવે, જેમાંથી બાદ કરતા કરતા એક સમય બી આવે કે એને જેને અંત આવી જાય, પરંતુ અક્ષય અનંત નો ક્યારે પણ અંત આવતો નથી. તો કે સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાન ની અંદર આ લોક ની અંદર જેને કહેવાય કે અનંત જીવ દ્રવ્ય જોયા છે. આ એક વાત થઈ, બરાબર. હવે એની અંદર એ જીવ દ્રવ્ય ની અંદર એક ક્રિયાવર્તી શક્તિ જોવામાં આવે છે. ક્રિયાવર્તી શક્તિ કોને કહેવાય, કોણ બતાવશે?
જેના કારણે જીવ અને પુદ્ગલ દ્રવ્ય નું પરિણમન ગમન થાય.
હા બરાબર છે. એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રમાં ક્ષેત્રાંતર થવું તે ક્રિયાવર્તી શક્તિ ના કારણે છે. તો જીવ દ્રવ્ય માં એક ક્રિયાવર્તી નામની પણ શક્તિ જોવામાં આવે છે અને એક વૈભાવિક શક્તિ જોવામાં આવે છે. હા કોણ બતાવશે વૈભાવિક શક્તિ? વૈભાવિક શક્તિ કોને કહેવાય? બરાબર, કે એના નિમિત્તે, બરાબર ને? વૈભાવિક શક્તિ એને વિભાવ કરાવે છે એમ નહીં, પણ એના નિમિત્તે જીવમાં એ પ્રમાણેની મતલબ કે વિભાવ જોવામાં આવે છે. સિદ્ધ દશાની અંદર પણ વૈભાવિક શક્તિ છે અને એ વૈભાવિક શક્તિનું ત્યાં શુદ્ધ પરિણમન છે. તો વૈભાવિક શક્તિનું ત્યાં આગળ શુદ્ધ પરિણમન છે, સંસાર અવસ્થામાં એનું અશુદ્ધ પરિણમન એના નિમિત્તે જોવામાં આવે છે. એ પ્રમાણે આપણે જીવ જોયું. હવે એવી રીતે પૂતગલ, તો કે પૂતગલ કોને કહેવાય? બોલો, કોણ બતાવશે પરિભાષા? આ તો સરળ છે એટલે બધા બતાવી શકશે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સહિત જે હોય,
એનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય એને પૂતગલ કહેવામાં આવે છે. એના પ્રદેશ કેટલા છે?
અસંખ્યાત અને અનંત.
બહુ પ્રદેશ પણ કહેવાય છે અને અનંત પ્રદેશી પણ કહેવાય છે. સમજજો જરા. તો એક પ્રદેશી, બહુ પ્રદેશી અને અનંત પ્રદેશી. હકીકત ની અંદર પૂતગલ માં જે પરમાણુ જે છે, તો કે છે પૂતગલ ના બે પરમાણુ અને સ્કંદ, તો કે એમાં જે પરમાણુ જે છે તે તો ખરેખર એક પ્રદેશી જ છે, પરંતુ એનો સ્કંદ બને છે તો બહુ પ્રદેશ અને અનંત પ્રદેશી પણ એને કહેવામાં આવે છે. કે આ અનંત અને બહુ શબ્દ છે એટલે કે એને અસંખ્યાત પ્રદેશી બી કહી શકો. બહુ ને એક પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશી, એનો અર્થ એ છે કે એકલા પૂતગલના પરમાણુઓ ભેગા થઈને એક સ્કંદ બને છે. તો જેટલા પૂતગલના પરમાણુઓ ભેગા થયા એટલા પ્રદેશી કહેવામાં આવે છે. દાખલા તરીકે અનંત પૂતગલ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ થયો, તો એ અનંત પૂતગલ પરમાણુ ભેગા થયા ને, એ તો એક એક પરમાણુ એક એક પ્રદેશ, તો એવા અનંત પરમાણુઓ ભેગા થઈને અનંત પ્રદેશી એમ પણ ઉપચારથી કહેવામાં આવે છે. એટલા માટે એના ત્રણ ભેદ પાડ્યા આપણે, એક બહુ અથવા તો એક અસંખ્યાત અનંત, એ પ્રમાણે જેને કહેવાય કે પ્રદેશ પૂતગલ ને કહેવામાં આવે છે. હકીકત ની અંદર પૂતગલ પરમાણુ એક જ પ્રદેશી કહેવામાં આવે છે. આ પ્રમાણે હવે સંખ્યા કેટલી છે એની? અનંત અનંત જે જીવ છે, તો જીવ અનંત છે, એના કરતા તો અનંત અનંત ગણા જેને કહેવાય કે પૂતગલ જોવામાં આવે છે. હવે એની અંદર ક્રિયાવર્તી શક્તિ છે કે નહીં? તો કે એમાં પણ ક્રિયાવર્તી શક્તિ છે. એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રે એનું પણ ક્ષેત્રાંતર જોવામાં આવે છે. એનામાં પણ વૈભાવિક શક્તિ છે. એક પૂતગલ પરમાણુ છૂટો હોય ત્યારે તો એની શુદ્ધ દશા રૂપે એનું પરિણામ જોવામાં આવે છે, પરંતુ એ જયારે સ્કંદમાં મળે છે અને સ્કંદ રૂપ જયારે એનું પરિણામ જોવામાં આવે છે ત્યારે એનું અશુદ્ધ પરિણામ કહેવામાં આવે છે. તે વૈભાવિક શક્તિના કારણે તેનું અશુદ્ધ પરિણામ પણ જોવામાં આવે છે. આ પ્રમાણે આપણે પૂતગલનું માળખું જોયું. હવે આપણે આગળ ધર્માસ્થિકાય, બરોબર? ધર્માસ્થિકાય કોને કહેવાય? એ પરિભાષા, સૌથી પહેલા પરિભાષા.
સ્વયં,
હા, કોઈને ખ્યાલ છે?
સ્વયં
ગમન કરતા જીવ પૂતગલ ને ગમન કરવામાં જે નિમિત્ત હોય એને ધર્માસ્થિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. એમાં શબ્દ વાપર્યો છે સ્વયં ગમન કરતા. સ્વયં શબ્દ એ બતાવે છે કે ધર્માસ્થિકાય માત્ર એ જીવ અને પૂતગલ ને ગમન કરવામાં નિમિત્ત જ છે, ઉપાદાન નથી. એટલા માટે સ્વયં શબ્દ વાપર્યો કે સ્વયં ગમન કરતા કોણ? એટલે કે છય દ્રવ્ય નહીં. એટલે કે ગમન કોણ કરે છે? ક્રિયાવર્તી શક્તિ આપણે શીખી ગયા કે ગમન કોણ કરે છે? જીવ અને પૂતગલ. તો અહીંયા આગળ પણ શું આવશે? સ્વયં ગમન કરતા જીવ અને પૂતગલ ને ગમન કરવામાં જે નિમિત્ત બને તેને જેને કે ધર્માસ્થિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. એની અંદર પ્રદેશો ધર્માસ્થિકાય ના કેટલા છે? બહુ સરસ. લોક પ્રમાણ અસંખ્યાત, એટલે સાદી ભાષામાં કહીએ તો સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશી છે. કોણ? ધર્માસ્થિકાય. લોક છે તો એની અંદર આ ધર્માસ્થિકાય આખા લોક ની અંદર ફેલાયેલું છે, વ્યાપેલું છે, પ્રસરેલું છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર પણ ધર્માસ્થિકાય જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ, મેં આગળ દાખલો પણ આપ્યો તો મને ખ્યાલ છે કે મોઢામાંથી રોટલી, સમજો, નો કટકો આપણે ઉતારીએ છીએ, તો એ રોટલી મોઢામાંથી પેટમાં ગઈ તો સમજો કે એમાં નિમિત્ત કોણ બનશે? નિયમરૂપ. તો કે ધર્માસ્થિકાય દ્રવ્ય નિમિત્ત બને છે. તો એ જ રોટલી જે પરમાણુના ટુકડા છે, એ પરમાણુનું એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રની અંદર ક્ષેત્રાંતર થયું તો ઉપરથી નીચે ગઈ રોટલી, એટલે કે એની અંદર નિમિત્ત ધર્માસ્થિકાય દ્રવ્ય જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ પ્રમાણે દરેક જગ્યાએ ધર્માસ્થિકાય જેને કહેવાય કે ફેલાયેલું છે. ધર્માસ્થિકાય ની સંખ્યા કેટલી છે?
એક.
એક. ધર્માસ્થિ કઈ કેટલા છે? એક. જેમ જીવ અનંત છે, પૂતગલ અનંત અનંત છે, એમ ધર્માસ્થિ કાય સંખ્યામાં એક છે. પ્રદેશ અસંખ્યાત છે અને સંખ્યા એક છે એમ, બરાબર ને? હવે પછી એનો ગુણ કયો? તો ગતિ હેતુત્વ. એ જયારે આપણે એના ગુણોની ચર્ચા કરીશું ત્યારે એની ચર્ચા ગતિ હેતુત્વ તરીકે આવશે. ચાલતા વિષયમાં એને વાત કરી લીધી. એમાં ક્રિયાવર્તી શક્તિ અને વૈભાવિક શક્તિ, તો કે છે કે બંને શક્તિઓ એનામાં જોવામાં આવતી નથી. તેથી ધર્માસ્થિ કાય ગમન કરે કે ન કરે? કે ધર્માસ્થિ કાય પોતે ગમન કરતું નથી. કેમ? કારણ કે તેનામાં ક્રિયાવર્તી શક્તિનો અભાવ છે અને વૈભાવિક શક્તિ પણ નથી. કારણ કે એનું એક સમાન શુદ્ધ જેને કહેવાય કે શુદ્ધ રૂપ જ એનું પરિણમન જોવામાં આવે છે, એનામાં અશુદ્ધતા પણ જોવામાં આવતી નથી. ખ્યાલ છે? ધર્માસ્થિકામાં પરિણમન છે કે નહીં બોલો, કોણ બતાવશે? જો સાંભળજો બરોબર, ધર્માસ્થિકાય ગતિ કરે કે નહીં એ પ્રશ્ન અલગ છે, ધર્માસ્થિકાય પરિણમન કરે કે નહીં એ પ્રશ્ન અલગ છે. હવે ધર્માસ્થિકાય ગતિ કરે કે નહીં તો આપણે ત્યાં ના કીધું. હવે અહીંયા આગળ કહો કે ધર્માસ્થિકાય પરિણમન કરે કે ના કરે? બઉ સરસ, બધા દ્રવ્યમાં પરિણમન થાય છે. આપણે કાળ દ્રવ્ય જઈશું એટલે ખ્યાલ આવશે, એમાં ખ્યાલ આવે છે કે નહીં? એટલે પ્રશ્ન છે ને બંને અલગ અલગ છે, એ ખ્યાલમાં રાખવા જેવું છે. એક વસ્તુ એક જગ્યાએ થી ઉપાડીને બીજી કોઈ જગ્યાએ મૂકીએ છીએ એ તો ગમન થઈ ગયું. એ ગમન શબ્દ નો પ્રયોગ અલગ અને પરિણમન શબ્દ નો પ્રયોગ અલગ. પરિણમન માટે એને ગમન કરવું જ પડે, કે એવો નિયમ નથી. એ વસ્તુ જ્યાં આગળ હોય, જે સ્થિતિમાં હોય, જે હાલતમાં હોય, એની એજ પ્લેસ ઉપર પડી હોય તો પણ એની અંદર ચેન્જીસ પણ, પરિણમન એટલે ચેન્જીસ પણ, એટલે એના ગુણોનું પરિણમન જેને કહેવાય કે એ નિરંતર સદાકાળ થયા જ કરે છે. કારણ કે પદાર્થ છે તો ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપે છે. દરેક પદાર્થ ટકીને બદલાય છે. બદલાવું તે પદાર્થનો ધર્મ છે અને બદલાવાની સાથે એ પદાર્થ એનું એ જ રહેવું એ જેને ટકવાનો ધર્મ પણ વસ્તુમાં જોવામાં આવે છે. એમ ટકવું અને બદલાવવું એ બંને ભેગા થઈને એક પદાર્થની સિદ્ધિ થાય છે. એમ બરોબર એનું સમજવું જોઈએ. હવે આગળ, હવે આપણે અધર્માસ્થિકાય, અધર્માસ્થિકાયની પરિભાષા શું છે? સ્વયં ગમન કરતા જીવ પૂતગલને ગમન પૂર્વક સ્થિર થવામાં જે દ્રવ્ય નિમિત્ત બને તેને અધર્માસ્થિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. એની અંદર જેમ ધર્માસ્થિકાયમાં જીવ અને પૂતગલ ગમન કરતા હતા અને ગમન કર એમાં ધર્માસ્થિકાય નિમિત્ત પડતું હતું અને ગમન પૂર્વક એ સ્થિર થયા તો તેની અંદર એ અધર્માસ્થિકાય નિમિત્ત બને. દાખલા તરીકે તમે ઘરમાંથી મંદિરે જાઓ છો તો ઘરેથી ગાડી લઈને મંદિરે ગયા તો એક જગ્યાએથી મંદિરની અંદર ગયા તો બીજી જગ્યાએ તમારું ક્ષેત્રાંતર થયું તો એની અંદર ઉપાદાન કારણ શું અને નિમિત્ત કારણ શું? ઉપાદાન કારણ તો એ ગાડીના પરમાણુઓમાં અને તમારા આત્મામાં અને તમારા શરીરમાં એ બધાની અંદર એનું ઉપાદાન કારણ તો ક્રિયાવર્તી શક્તિ હતી. અને નિમિત્ત કારણ શું બન્યું? તો નિમિત્ત કારણ ધર્માસ્થિકાય દ્રવ્ય બન્યું. હવે મંદિર આવી ગયું તો ગાડી તમે ઉભી રાખી દીધી તો કે ઉભી કેવી રીતે રાખી દીધી? મંદિર આવ્યું એટલે, તો કે મંદિર આવ્યું એટલે નહીં પરંતુ કહેવાય છે કે એ પૂતગલ પરમાણુઓનું એ શરીરનું અને તમારામાં રહેલા આત્માનું તો કે છે કે આ ગમન પૂર્વક સ્થિર પરિણમન થયું. તો કે છે કે એ કોનું કોનું નિમિત્ત કોણ બન્યું? તો કે અધર્માસ્થી કાય દ્રવ્ય એની અંદર નિમિત્ત બન્યું છે. વળી પાછું ગળીમાંથી બહાર નીકળ્યા અને તમે ચાલતા મંદિરની અંદર આવ્યા ફરીથી પાછું ગમન ચાલ્યું તો ધર્માસ્થિકાય દ્રવ્ય નિમિત્ત બન્યું. પાછા જીનેન્દ્ર ભગવાનની સામે ઉભા રહ્યા અને તમે 5 મિનિટ ઉભા રહ્યા તો ગમન પૂર્વક સ્થિર થયા તો ત્યાં ફરી પાછું અધર્માસ્થિકાય નિમિત્ત બને છે. આમ જયારે જયારે પણ ગમન કરો તો ધર્માસ્થિકાય અને ગમન પૂર્વક સ્થિર થાવ તો અધર્માસ્થિકાય દ્રવ્ય નિમિત્ત બને છે. આ પ્રમાણે દરેક લોકની અંદર જીવ અને પૂતગલ આ બે દ્રવ્યની અંદર આ પ્રમાણે જોવામાં આવે છે અને એ બંને ની અંદર આ બંને દ્રવ્યો જે છે ધર્મ અને અધર્મ કે છે કે એ બંને એની અંદર નિમિત્ત બને છે. એનાથી પ્રદેશ કેટલા? અસંખ્યાત. જેમ ધર્માસ્થિકાયના પ્રદેશ અસંખ્યાત છે તેમ અધર્માસ્થિકાયના પ્રદેશ પણ અસંખ્યાત છે, ઓછા વત્તા નથી. સંખ્યા કેટલી? તો કે એની પણ એક સંખ્યા છે. એમાં પણ ક્રિયાવર્તી શક્તિ અને વૈભાવિક શક્તિ બંને નથી. એનાથી બંને શક્તિઓથી એ શૂન્ય છે. આ પ્રમાણે ધર્માસ્થિકાય અને અધર્માસ્થિકાયની આપણે ચર્ચા જોઈ. વચ્ચે એક પ્રશ્ન પૂછી લઉં છું. ધર્મ જેવો અહીંયા આગળ ધર્માસ્થી કઈ દ્રવ્ય ની વાત ચાલી રહી છે એને ધર્મ દ્રવ્ય એમ પણ કહેવામાં આવે છે. સમજો, એક ધર્મ શબ્દ આવે છે, એક શબ્દ મોક્ષ માર્ગમાં ધર્મ શબ્દ આવે છે તો કે છે કે એનું સ્વરૂપ અલગ છે, અને ધર્માસ્થી કાય દ્રવ્ય અથવા તો ધર્મ દ્રવ્ય ની જે ચર્ચા આવે છે એ બંને નું સ્વરૂપ અલગ અલગ છે. બંને માં શું ફરક છે કોઈ બતાવશે એક બે પોઈન્ટ?
ધર્મ જે મોક્ષ માર્ગ માં જે વધે આગળ એને કહેવાય કે નહીં ધર્મ ધર્મ કરે છે મોક્ષ માર્ગ માં જે અને ધર્માસ્તિકા એ તો દ્રવ્ય છે જેની હયાતી આપણે કહીએ જે દ્રવ્ય અસ્તિત્વ અસ્થિ રૂપે છે એ દ્રવ્ય છે અને ઓલું પરિણામ ની અપેક્ષા એ કદાચ ધર્મ જે કહીએ છીએ કે ધર્મ થયો ચારિત્ર અને ગુણ ની અપેક્ષા એ આપણે ધર્મ કહીએ
છીએ. બરોબર છે. બીજું કઈ પોઈન્ટ? તમારો ભાવ બિલકુલ બરોબર છે. જુઓ ધર્મ તમે બિલકુલ બરોબર બોલ્યા કે ધર્મ દ્રવ્ય એ એક છ દ્રવ્ય માં સ્વતંત્ર દ્રવ્ય છે. જીવ પૂજગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ એ છ દ્રવ્ય માં ધર્મ દ્રવ્ય બિલકુલ સ્વતંત્ર દ્રવ્ય છે. અને આ જે મોક્ષ માર્ગ માં જે ધર્મ શબ્દ આવે છે એનો અર્થ તો જીવની પર્યાય માં જે વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. એટલે એ તો જીવ દ્રવ્ય ની પર્યાય છે. જે ધર્મ મોક્ષ માર્ગ ની ચર્ચા ચાલે છે એમાં જે ધર્મ શબ્દ આવે છે તે જીવ દ્રવ્ય ની નિર્વિકારી શુદ્ધ પર્યાય છે અને શુદ્ધ પરિણમન કહેવામાં આવે છે. અને આ જે ધર્મ દ્રવ્ય છે એ સ્વતંત્ર ઉત્પાદય દ્રવ્ય સ્વરૂપ આખો જે પદાર્થ છે સ્વતંત્ર જે જીવ પૂતગલ ને ગમન કરવામાં નિમિત્ત બને તો એવું સ્વતંત્ર ધર્મ દ્રવ્ય અલગ છે. આ જે ધર્મ દ્રવ્ય જે છે તે કોઈના સુખ નું પણ કારણ નથી અને દુઃખ નું પણ કારણ નથી અને પોતે પણ સ્વયં સુખ દુઃખ સ્વરૂપ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારે આ જે ધર્મ જે છે તે તો પોતે સ્વયં સુખમય છે અને જેને કહેવાય કે સુખ નું કારણ છે. આકુલતા રહિત જે વિતરાગ પર્યાય જે છે વિશુદ્ધ પર્યાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. પછી આ જે ધર્મ દ્રવ્ય જે છે તે તો અનાદિ અનંત છે. ત્યારે આ ધર્મ જે પર્યાયમાં પ્રગટ થાય છે જીવની પર્યાયમાં આત્માનું અવલંબન લેતા જે પર્યાય પ્રગટ થાય છે તે અનાદિ અનંત નથી. એને સાદી અનંત કહી શકીશું આપણે કે એક વાય ની શરૂઆત થાય છે એક સમય ની પર્યાય ની અપેક્ષા એને સાદી શાંત પણ કહીશું અને પછી એક વાર પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ જાય છે તો શરૂઆત તો થઈ અને પછી સાદી અનંત કાળ સુધી જેને કહેવાય કે એની પૂર્ણતા પર્યાયમાં ધર્મ જોવા મળે છે તો એ તો એનો કાળ તો સાદી શાંત કે સાદી અનંત કહીશું. ત્યારે આ જે ધર્મ દ્રવ્ય જે છે તે ક્યારે એ ઉત્પન્ન થયો નથી ત્યારે એ નષ્ટ થવાનો નથી. એટલે કહે છે કે અનાદિ અનંત જોવામાં આવે છે. ધર્મ દ્રવ્ય નું ગુણ શું છે? ગતિ હેતુત્વ છે. જે જયારે આપણે વિશેષ ગુણ ની ચર્ચા આવશે ને ત્યારે એની અંદર આવશે ગતિ હેતુત્વ ગમન કરવામાં નિમિત્ત. એમ ત્યારે આ ધર્મ શું છે? શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર નું વિશુદ્ધ પરિણમન છે. ખ્યાલ આવે છે કે એ પ્રમાણે આ ધર્મ દ્રવ્ય તો લોકાકાશ વ્યાપી છે આખા લોકમાં પ્રસરેલું છે ધર્મ દ્રવ્ય. ત્યારે ધર્મ ક્યાં ફેલાયેલો છે? તો કે ધર્મ બહાર નથી. બહુ સમજવા જેવી વાત છે. મોક્ષ માર્ગમાં જે ધર્મ ની વાત આવે છે તે આખા લોકમાં ફેલાયેલો છે એમ નહીં કહી શકીએ. એ તો જીવ દ્રવ્ય ની પર્યાય છે ને તો એ પર્યાય ની અંદર ફેલાયેલો છે પર્યાય ની અંદર પ્રસરેલો છે ભાવ જેને કહેવાય કે તો એ જીવની એક સમય ની પર્યાય ની અંદર એ ફેલાયેલો પ્રસરેલો એ ભાવ છે અને આ ધર્મ દ્રવ્ય તો આખા લોક ની અંદર ફેલાયેલો છે. આ પ્રમાણે ધર્મ દ્રવ્ય અને ધર્મ ની અંદર આ પ્રમાણેનો ડિફરન્સ જોવામાં આવે છે. હવે બિલકુલ એવી રીતે તમે અધર્મ દ્રવ્ય અને અધર્મ વિશે પણ કહી શકો. આ જેટલા પોઈન્ટ ધર્મ દ્રવ્ય અને ધર્મ વિશે કીધા ને એવી રીતે બોલો કોણ બોલશે અધર્મ દ્રવ્ય અને અધર્મ વિશે? બિલકુલ ઉલટું કરી શકો અધર્મ નું. હા કોણ ટ્રાય કરશે?
પરિણમન થઈ રહ્યું છે જે સ્વભાવથી તરફ પરિણામ નથી થઈ રહ્યું ને મોહ રાગ દ્વેષમાં જે પરિણામ થઈ રહ્યું છે એને અધર્મ કહ્યું છે. અધર્મ સાચી અંત કહી શકીએ, અને અભવ્યની અપેક્ષા એ તો અવનાદી આનંદ જ થશે. અભવ્યની અપેક્ષા એ તો કેમકે એને ક્યારેય સમય દર્શન નો પરિણામ પર્યાય નથી, પરંતુ અધર્માસ્તિક થાય છે એ અનાદિ અનંત છે, એ સ્વતંત્ર દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે એટલે અનાદિ અનંત છે, અને એ એ દ્રવ્ય છે ને આ ગુણની પર્યાયની અપેક્ષા છે. અધર્મ અધર્મ જે થઈ રહ્યો છે એની ચારિત્ર એટલે વિકારી પર્યાય છે, અને ઓલું દ્રવ્યની અપેક્ષા એ છે, અને એ જીવમાં જ હોય છે, અને ઓલું તો આકાશ દ્રવ્યમાં દરેક જગ્યાએ ફેલાયેલું છે. આપણે એને પછી એવી કહી શકીએ કે અસંખ્યાત પ્રદેશી છે, અને આજે ગુણમાં ગુણ બી લાઈક પ્રદેશની અપેક્ષા એ લઈ શકીએ આપણે, લાઈક અથર્વા શીખાય છે.
એમાં શું થશે કે બંનેની પર્યાય અસંખ્યાત પ્રદેશી છે ને.
હા
સમજો, દાખલા તરીકે અધર્મ દ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશી છે, બરોબર છે. હવે હવે તમારે અધર્મ સિદ્ધ કરવો છે ને, હવે અવલો જેને કહેવાય બંધ માર્ગ વાળો અધર્મ, એમ જીવની પર્યાય વાળો અધર્મ, તો જીવ કેટલા પ્રદેશી?
જીવ અસંખ્યાત પ્રદેશી.
જીવના પ્રદેશ કેટલા? અસંખ્યાત પ્રદેશ. તો જીવ દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત, તો એના ગુણોના પ્રદેશ કેટલા?
અસંખ્યાત.
અને એની પર્યાયના પ્રદેશ પણ કેટલા?
અસંખ્યાત.
હા, ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ, કે જીવ દ્રવ્ય એનો ગુણ અને એની પર્યાય એના પ્રદેશો પણ અસંખ્યાત છે. એટલે આપણે એને પ્રદેશોમાં તો બંને સમાન છે, પરંતુ આપણે એમ કહીશું કે આ જે અધર્મ દ્રવ્ય છે એ આખા લોકની અંદર ફેલાયેલું છે, ત્યારે આ જે અધર્મ રૂપ ભાવ છે મલિન ભાવ છે તે જીવની પર્યાયમાં જોવામાં આવે છે, એ આખા લોકમાં નથી ફેલાયેલું. કારણ કે એ પણ એક કારણ કે એ જીવમાં જ જોવામાં આવે છે, જીવની એક સમયની વિકાર રૂપ અવસ્થામાં જોવામાં આવે છે. મેમ આપણે એની ચર્ચા કરો, બરોબર? બધા બહુ સરસ પોઈન્ટ કીધા તમે. અધર્મ દ્રવ્ય તે સ્વતંત્ર દ્રવ્ય છે, અને અધર્મ શું છે તો કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, ખ્યાલ આવે છે કે નહીં? એને છોડીને બીજા પણ જે હિંસા આદિ પાંચ પાપ છે, સપ્ત વ્યસન છે, જીવના જેટલા પણ વિકારી ભાવો જે છે તે બધાને અધર્મ કહેવામાં આવે છે. અધર્મ એટલે સ્વભાવથી વિપરીત ભાવ, જેના સેવનથી જીવને દુઃખ ઉત્પન્ન થાય એવા ભાવો એને અધર્મ કહેવામાં આવે છે. અને આ અધર્મ દ્રવ્ય જેમ ધર્મ દ્રવ્ય સુખ દુઃખનું કારણ નથી, એવી રીતે આ અધર્મ દ્રવ્ય એ તો દુઃખનું કારણ છે. ખ્યાલ આવે છે કે નહીં? અધર્મ અધર્મ દ્રવ્ય સુખ દુઃખનું કારણ નથી, અને અધર્મ જે જીવની પર્યાયમાં જે અધર્મ ભાવ પ્રગટ થાય છે એનાથી જીવ દુઃખી થાય છે. એમ વાત છે, અધર્મ દ્રવ્ય અનાદિ અનંત છે, અને આ અધર્મ એ ક્યારનો છે તો કે અનાદિનો તો છે, પરંતુ એ જેને કહેવાય કે સાધક જીવ હોય જયારે સમ્યક દર્શન થાય ત્યારે એ સંબંધીનો મતલબ કે અધર્મનો ભાવ શ્રદ્ધા સંબંધીનો ત્યાં આગળ સમાપ્ત થાય છે, એટલે અનાદિ શાંત છે એમ કહેવામાં આવશે. જો ધ્યાન રાખજો, ધર્મ રૂપ ભાવ જે છે તેને આપણે સાદી અનંત કહીશું, અને અધર્મ રૂપ ભાવ જે છે તેને અનાદિ શાંત કહીશું. ખ્યાલ આવે છે? હા, એ પોઈન્ટ જરા ખ્યાલ રાખવા જેવો છે. ધર્મ રૂપ ભાવ જે છે, મોક્ષ માર્ગ વાળો જે ધર્મ રૂપ ભાવ જે છે તે નવો શરૂ થાય છે, અને જેને કહેવાય કે ક્યારે એનો અંત થતો નથી, ભલે ધર્મની પૂર્ણતા થાય પણ પર્યાયમાં પછી ધર્મ જેને કહેવાય કે પ્રગટ રૂપ કરે છે, તો કે છે કે એ તો સાદી અનંત કાળ છે. અને જયારે આ અધર્મ રૂપ ભાવ જે છે તે અનાદિનો તો છે, પરંતુ પછી જયારે જે જીવ ધર્મની પ્રાપ્તિ કરે છે તો અધર્મનો ભાવ નષ્ટ થઈ જાય છે, એટલે અનાદિ શાંત કહેવામાં આવે છે. એ પ્રમાણે એનું સમજવું કહેવાનું. અને આ ધર્મ છે એનો ગુણ કયો છે? સ્થિતિ હેતુત્વ. જેમ ધર્માસ્તિકાય નો ગુણ ગતિ હેતુત્વ કીધું, એમ અધર્માસ્તિકાય નો ગુણ સ્થિતિ હેતુત્વ છે. અને અહીંયા આગળ અધર્મ જે જીવની પર્યાયમાં થાય છે તે કોનું પરિણમન છે? અશુદ્ધ પરિણમન, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નું અશુદ્ધ પરિણમન જોવામાં આવે છે, અને એ જીવની અવસ્થામાં જોવામાં આવે છે. આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, અને આ બાજુ ધર્મ અને અધર્મ, એ બંને વસ્તુ અલગ અલગ છે. એ પ્રમાણે આપણે જોયું. હવે આપણે કાલ દ્રવ્ય, આકાશ દ્રવ્ય જોઈએ. અચ્છા, આકાશ દ્રવ્ય કોને કહેવાય? બોલો, કોણ બતાવશે? બરોબર છે, અધર્મ દ્રવ્ય તો અનાદિ અનંત શુદ્ધ છે. જેમાં છ દ્રવ્ય છે ને, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એમાં જીવ અને પૂતગલ માં તો એટલે કેવાય કે સંસારી જીવો માં અશુદ્ધતા જોવામાં આવે છે અને પૂતગલ માં જયારે સ્કંદ થાય છે ત્યારે અશુદ્ધ જોવામાં આવે છે. પરંતુ ધર્મ અધર્મ આકાશ અને કાળ જે દ્રવ્ય જે છે ઉત્પાદ ભાઈ દ્રવ્ય સ્વરૂપ વાળા પદાર્થ તો કે છે કે તો અનાદિ અનંત શુદ્ધ જ છે. એની અંદર ક્યારે પણ વિકાર રૂપ ભાવ છે નહીં. ખ્યાલ આવે કે નહીં? એટલે તો એની અંદર વૈભાવિક શક્તિ પણ નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ આ ચારે માં વૈભાવિક શક્તિ નો અભાવ છે. બરાબર. બીજો કોઈ ક્વેશ્ચન છે? આગળ વધું હું. હા બરાબર. હવે આકાશ દ્રવ્ય તો કે છે કે આકાશ દ્રવ્ય પેલા તો કોને કહેવાય? આ કોણ બતાવશે?
જે દ્રવ્ય બીજા બધા દ્રવ્યોને અવગાહન આપે.
બરાબર ને? બરાબર છે. લોકમાં રહેલા દ્રવ્યોને અવગાહન આપવામાં જે નિમિત્ત બને તેને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર કે નહીં? દાખલા તરીકે જગતની અંદર વિશ્વની અંદર તો છ દ્રવ્યો જોવામાં આવે છે. હવે છ દ્રવ્યોને રહેવાની જગ્યા કોણ આપશે પાંચે દ્રવ્યોને? તો કે છે કે આકાશ દ્રવ્ય. તો કે જે બીજાને જગ્યા આપવામાં નિમિત્ત બને તેને આકાશ દ્રવ્ય કહેવામાં આવે. હવે આકાશ દ્રવ્ય કેટલા પ્રદેશી કોણ બતાવશો?
અનંત.
કેટલા કીધા? સંખ્યા એક છે. આકાશ દ્રવ્ય ની સંખ્યા એક અને પ્રદેશ એના છે અનંત. બરાબર કે નહીં? જેનો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને જીવ એ બધા તો અસંખ્યાત પ્રદેશી છે. ત્યારે આકાશ કેવું છે કે જેને કહેવાય કે પ્રદેશોની અપેક્ષા એ સૌથી મોટું દ્રવ્ય કયું? જયારે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે તો એની અંદર આકાશ દ્રવ્ય આવશે. પ્રદેશોની અપેક્ષા એ સૌથી મોટું દ્રવ્ય કયું? તો કે છે કે આકાશ દ્રવ્ય સૌથી મોટું છે કારણ કે તે અનંત પ્રદેશી છે. બરાબર કે નહીં? હવે એની અંદર એક વિશેષ સમજવા જેવું છે કે હવે એ આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભેદ પડી જાય છે. તો કે છે કે એવા બે ભેદ કેવી રીતે પડી જાય છે? તો કે જેટલા ભાગની અંદર જીવ પૂતગલ આદિ પાંચ દ્રવ્ય રહે છે તેટલા ભાગને તો લોકાકાશ કહેવામાં આવે છે અને બાકીનો જે ભાગ છે કે જ્યાં આ પાંચ દ્રવ્ય જોવામાં આવતા નથી તેટલા ભાગને અલોકાકાશ કહેવામાં આવે છે. મતલબ જીવાદી પાંચ દ્રવ્યો રે તેટલી પ્લેસને તો લોકાકાશ કહેવામાં આવે છે અને એને છોડીને બાકીની જેટલી પ્લેસ છે તે બધાને અલોકાકાશ કહેવામાં આવે છે. પરંતુ લોકાકાશ અને અલોકાકાશ એવા કોઈ બે આકાશ નથી પણ એક જ આકાશના આવી રીતે આપણે કલ્પનાથી બે ભેદ કરીને સમજીએ છીએ. ખ્યાલ આવે છે કે નથી આવતો? જીવ આદિ જેટલા પણ પાંચ દ્રવ્યો છે તે આખા આકાશ જે છે અનંત પ્રદેશી જે આકાશ છે એની અંદર અસંખ્યાત પ્રદેશ જેટલી જગ્યા રોકે છે. સમજજો જરા, આખો આકાશ તો અનંત પ્રદેશી છે અને એમાંથી આ જે જીવાદી જે બાકીના જે દ્રવ્યો રહે છે તો કે છે કે કેટલી જગ્યા રોકે છે આકાશની? તો કે ટોટલી અસંખ્યાત જગ્યા રોકે છે. 343 ઘન રાજુ લોક પ્રમાણ છે ને એનું માપદંડ છે 343 ઘન રાજુ. તો કે છે કે એ એટલો એરિયા કેટલો છે? તો કે છે કે અસંખ્યાત. તો કે છે કે એટલી જગ્યાને લોકાકાશ કહેવામાં આવે અને એને છોડીને બાકીની પણ જેટલી આકાશ 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 ચારે બાજુ દસે દિશાની અંદર જેટલો પણ આકાશ આકાશનો ફેલાવો છે તે બધાને અલોકાકાશ કહેવામાં આવે છે. પણ યુનિટ કેટલું છે? એક. આખો પદાર્થ આખો પીસ એક છે, એના કોઈ વચ્ચેથી બે ટુકડા છે નહીં. ટોટલ 7 દ્રવ્ય નથી. દ્રવ્ય તો જાતિ અપેક્ષાએ 6 જ છે એ પ્રમાણે આપણે સમજવું. બરાબર કે નહીં? અને એનો વિશેષ ગુણ કયો છે? અવગાહન હેતુત્વ.
અવગાહન
જીવાદી પાંચ દ્રવ્યોને રહેવામાં જગ્યા આપે તેને જેને કહેવાય અવગાહન આપે એને જગ્યા અવગાહન એટલે કે એમાં આકાશ દ્રવ્ય કહેવામાં આવે. એમાં પણ ક્રિયાવર્તી શક્તિ અને વૈભાવિક શક્તિ નથી એટલે ગમન પણ નથી કરતું અને એની અંદર અશુદ્ધતા પણ જોવામાં આવતી નથી. જેવો સ્કૂલની અંદર ભણાવે ને છોકરાઓને ભણાવવામાં આવે છે તો સૌથી પહેલા તો છોકરાઓને સારી જ્યાં સુધીના દ્રવ્ય ગુણ પર્યાય કે 6 દ્રવ્યોને પાઠ નથી શીખતા ને ત્યાં સુધી સમજો કે ઉપર આ જે બ્લુ બ્લુ કલરનું જે બધાને આકાશ દેખાય છે ને આપણે જેને લોક વ્યવહારમાં આકાશ કહીએ છીએ ઉપરનો ભાગ આપણા ઘરની ઉપર છતનો ભાગ ઉપર એકદમ તો કે છે કે એ બધા એને આકાશ સમજે છે. જેને કહેવાય કે બહાર માં પણ જે જેને કહેવાય કે બીજા બધાને જેને આની ખબર નથી, તો બધાને એ આકાશ સમજીને એની જોડે વ્યવહાર કરવામાં આવે છે. પરંતુ ઉપર આ જે બધું બ્લુ કલર નું જેને કહેવાય પટ્ટાઓ દેખાય છે, જે પણ કઈ દેખાય છે, તે હકીકતમાં આકાશ નથી, પણ એ પૂદગલ પરમાણુઓના સ્કંદો જોવામાં આવે છે. અને જેને સમજો કે આપણા છોકરાઓ કે આપણે જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એને આપણે આકાશ કહીએ છીએ, પણ હકીકતની અંદર એ આકાશ દ્રવ્ય નથી. આકાશ દ્રવ્ય કેમ નથી, આ મારો પ્રશ્ન છે. બોલો, કોણ બતાવશે જવાબ?
કારણ કે એને સ્પર્શ રસ ગંધ દેખાય છે, એટલે
બરાબર છે. બોલો બોલો, એકદમ બરોબર. તમે દાખલા તરીકે આપણે ઉપર બ્લુ કલર નું કઈ પણ જે જોઈએ છીએ, સૌથી પહેલા તો કલર કોને છે? છ દ્રવ્ય માંથી કલર કોનો છે? કલર એટલે વર્ણ શાસ્ત્રીય શબ્દમાં, અને વર્ણ ની પર્યાય થઈ સ્પર્શ રસ ગંધ અને વર્ણ. તો એ જે બ્લુ કલર છે, બ્લુ વર્ણ છે, એ તો વર્ણ ગુણની ની પર્યાય છે. તો પૂદગલ દ્રવ્યના જે સ્કંદો છે એનું એ જેને કહેવાય વર્ણ ની પર્યાય છે. તો આપણે તો હકીકતમાં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી એ વર્ણ ગુણની પર્યાય જોઈએ છે. ત્યારે આકાશ દ્રવ્ય તો કેવો છે? તો કે આકાશ દ્રવ્ય ની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ નામનો ગુણ નથી, એટલે એ આકાશ દ્રવ્ય તો અરૂપિત છે, અમૂર્તિક છે. ખ્યાલ આવે છે કે એને રૂપ નથી, આકાશ દ્રવ્ય ને રૂપ નથી, રૂપ તો પૂદગલ દ્રવ્ય ને છે. વાત તમારે. અને આ જે રૂપ જે છે તે ઇન્દ્રિય જ્ઞાન ના માધ્યમથી, ઇન્દ્રિયના માધ્યમથી રૂપી પદાર્થ જ જોવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયના માધ્યમથી રૂપી પદાર્થ જોવામાં આવે છે. અને આપણે જે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોઈએ છીએ તે બ્લુ કલર નું કોઈ એક પૂદગલ નો ટુકડો આપણે સ્કંદ એ જોઈએ છીએ, માટે ખરેખર એ આકાશ દ્રવ્ય નથી, એ અરૂપી છે, જે આપણા જ્ઞાનનો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, મતલબ કે આપણા જ્ઞાનનો વિષય બનતો નથી, એ કેવલી ભગવાનના પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને છે. આકાશ જે અરૂપી છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, કાળ છે, જીવ દ્રવ્યના પ્રદેશો છે, તો કે છે કે આ બધા અરૂપી છે. એટલે કહેવાય કે જેને સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, અને એ કોના જ્ઞાનનો વિષય બને છે? હકીકતની અંદર એ કેવળ જ્ઞાનનો વિષય બને છે. અવધિ જ્ઞાની કે મન પર્યાય જ્ઞાની મુનિરાજોનો પણ એ વિષય બનતો નથી. માત્ર કેવળ જે રૂપી દ્રવ્ય જે છે, તો કે છે કે એ આપણા સમજો કે ઇન્દ્રિય ગોચર, જેને કહેવાય કે આપણા ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય બને છે. ખ્યાલ આવે છે કે આત્માની અનુભૂતિ થાય ત્યારે આત્મા દેખાય કે ન દેખાય, આ મારો પ્રશ્ન છે. બોલો, કોણ જવાબ આપશે? વચ્ચે ટોપિક એટલે પૂછી લઉં છું. આત્માની અનુભૂતિ વખતે આત્મા દેખાય કે ન દેખાય, એકદમ સરળ પ્રશ્ન છે.
આત્મા અનુભવમાં આવે પણ દેખાય નહીં.
હા, બહુ સરસ. આત્મા અનુભવમાં આવે, અનુભવમાં તો આવે પણ દેખાય નહીં, એમ કે
અતિન્દ્રિય છે.
હા, દેખાતો નથી, એનું કારણ છે કે અરૂપી છે, મતલબ કે ઇન્દ્રિય ગોચર થતો નથી, છદ્મસ્તે ઇન્દ્રિય ગોચર થતો નથી, કારણ કે તે અરૂપી છે. વાત નંબર એક. વાત નંબર બે, આપણું જે આત્માનું જ્ઞાન છે છદ્મસ્તે, બરોબર, કેવડી ભગવાન નહીં, એનાથી નીચેના જેટલા પણ જીવ છે તે, તો એ બધાને સમજો કે આપણું જે જ્ઞાન છે તે મતિશ્રુત જ્ઞાન છે, અને મતિશ્રુત જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે, અને એ મતિશ્રુત પરોક્ષ જ્ઞાન ની અંદર આત્માના પ્રદેશો જોવે એવી એની માં તાકાત નથી. આ ખાલી કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન ની અંદર જ આત્માના પ્રદેશો અરૂપી ને પણ અરૂપી તરીકે દેખાય, અરૂપી તરીકે જાણે, એવી રીતે એવી જે તાકાત છે એ ખાલી કાળી માત્ર કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાનમાં જોવામાં આવે છે. માટે અનુભૂતિના કાળમાં પણ ખરેખર આત્માના પ્રદેશો દેખાતા નથી, પરંતુ અનુભવ થાય છે. કારણ કે અનુભવ છે તે વેદન ગમ્ય છે, વેદવામાં આવે છે, ફિલિંગ્સ માં આવે છે. તો જેને કહેવાય કે ફિલિંગ્સ માં આવે છે, એટલે તો જેને કહેવાય કે આપણને છદ્મસ જીવદે પણ આત્માની અનુભૂતિ, અનુભૂતિ જે જ્ઞાનની પર્યાય છે, તો જ્ઞાનમાં આત્મા જાણવા વેદનમાં તો આવે છે. વેદન પ્રત્યક્ષ તો છે, પરંતુ પ્રદેશ પ્રત્યક્ષ નથી. ખ્યાલ આવે છે કે નહીં? અને કેવલી ભગવાનને વેદન પ્રત્યક્ષ તો છે, પણ જેને કહેવાય કે પ્રદેશ પ્રત્યક્ષ પણ આત્મા થઈ જાય છે. કેવલી ભગવાન હોય, કેવલી ભગવાન તો દાખલા તરીકે સમજો અનંત જીવ છે. હવે આ એક જ લોક ની અંદર અનંત જીવ રહે છે. અનંત જીવના આ પ્રમાણે દરેકે જીવ અસંખ્યાત અસંખ્યાત પ્રદેશી છે, અને આવી રીતે અનંત જીવોના અનંત અસંખ્યાત પ્રદેશો એ એમના જ્ઞાનનો સહજતાથી એમના જ્ઞાનમાં એ વિષય બની જાય છે, જે એમના જ્ઞાનની દિવ્યતાનું જેને કહેવાય કે સૂચન છે. એ પ્રમાણે આ ડિફરન્સ આપણે સમજવો. તો પછી આપણે આ બધું જાણીએ છીએ ને આપણે પરોક્ષ જ્ઞાનથી જાણીએ. આપણે આ અત્યારે જે વર્તમાનમાં જ્ઞાન છે તેને આગમ પરોક્ષ જ્ઞાન કહેવાય. કે દાખલા તરીકે આ આકાશ દ્રવ્ય પણ અનંત પ્રદેશી છે એવું આપણા જ્ઞાનમાં જાણ્યું ને, તો આપણે ખોટું નથી જાણ્યું. સમજવા જેવી વાત છે. આપણે આ શાસ્ત્રના માધ્યમથી એવું જાણ્યું કે આકાશ અનંત પ્રદેશી છે, આપણું એ જાણવું છે તે ખોટું નથી. ખ્યાલ આવે છે કે નહીં? એને એને કહેવાય આગમ પરોક્ષ જ્ઞાન. આગમના માધ્યમથી આપણે જ્ઞાન કર્યું. પરંતુ કેવલી ભગવાન કેવી રીતે જાણે છે? એમને પરોક્ષ જ્ઞાન નથી, એમને તો કેવળ જ્ઞાન છે, એટલે પ્રત્યક્ષ જ્ઞાન છે. તો એ તો એ અનંત પ્રદેશોને અનંત નહીં, એક 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 એકને જેમ જાણે છે. કેવી રીતે જાણે છે કહું તમને. દાખલા તરીકે આપણા ઘરની અંદર સમજો કે હોલની અંદર સમજો કે 100 ટાઇલ્સ આપણે ગોઠવેલી છે. તો આપણે 100 ટાઇલ્સ ગોઠવેલી છે તો એક નજર નાખતા એ 100 ટાઇલ્સ ને આપણે જેવી રીતે જાણીએ છીએ ને, એમ ખ્યાલમાં લઈ શકીએ છીએ કે આ 100 ટાઇલ્સ છે. આવી રીતે એવી રીતે કેવડી ભગવાન આપણે તો આ 100 ટાઇલ્સ પણ જાણીએ છીએ, તે પણ અસ્પષ્ટ જાણીએ છીએ. કારણ કે મતિ સ્વરૂપ જ્ઞાન છે તો અસ્પષ્ટ જ જાણે. પરંતુ કેવડી ભગવાન પોતાના જ્ઞાન ની અંદર આ જીવના અસંખ્યાત પ્રદેશ છે એવી રીતે બિલકુલ એકદમ સ્પષ્ટ. ઇન્દ્રિય જ્ઞાન નથી ને ત્યાં તો બિલકુલ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. કેવળ જ્ઞાન તો એક 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 પ્રદેશને સ્પષ્ટપણે એ જેને કહેવાય કે જાણે છે, દેખે છે. જેને કહેવાય આપણને એમના જ્ઞાન ની અંદર આસમાન જમીન નો આવી રીતે ફરક છે. ખ્યાલ આવે ને? એ પ્રમાણે સમજવું. આકાશ દ્રવ્ય ની સંખ્યા કેટલી? તો કે 2 નથી. આકાશ દ્રવ્ય એક આખું અખંડ છે એટલે એની સંખ્યા પણ 1 જ આવશે. આ પ્રમાણે આકાશ દ્રવ્ય ની આપણે સામાન્ય રૂપથી એની ચર્ચા કરી. હવે કાળ દ્રવ્ય, બરોબર. કાળ દ્રવ્ય કોને કહેવામાં આવે છે? હા બોલો, કોણ બતાવશે? પણ કોને પરિણમન કરવામાં? જે દ્રવ્ય નિમિત્ત બને તેને કાળ દ્રવ્ય કહેવામાં આવે છે, બરાબર. જગત ની અંદર 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્ય નું ચેન્જીસ પડવું, પરિણમન પડવું, એને કહેવાય કે નિરંતર થતું રહે છે. હવે એ જે પરિણમન જે થાય છે તે દરેક દ્રવ્યનું પોતપોતાની ઉપાદાન શક્તિના કારણે થાય છે. પરંતુ એની અંદર જે નિયમરૂપ જે નિમિત્ત બને છે તે એની અંદર કાળ દ્રવ્ય નિમિત્ત તરીકે જોવામાં આવે છે, બરાબર ને. હવે એ કાળ દ્રવ્ય કોને કીધું એ તો વાત થઈ, એના પ્રદેશ કેટલા છે? કાળ દ્રવ્યના પ્રદેશ કેટલા છે?
દરેક જગ્યાએ
બહુ સરસ. જો એને આપણે એમ સમજીશું કે જે કાળ દ્રવ્ય છે તો કાળ દ્રવ્ય ના પ્રદેશ કેટલા, તો કાળ દ્રવ્ય ના પ્રદેશ એક પ્રદેશી જ કહેવાશે, બરાબર. કેમ? જેમ દાખલા તરીકે પૂદગલ ની અંદર જોજો, જરા ધ્યાન આપજો. પૂદગલ ની અંદર આપણે એમ કહ્યું હતું એક પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી. તો એવી રીતે કાળ પ્રદેશી, એક પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી એમ નહીં કહેવાય, બરાબર. કેમ કેમ નહીં કહેવાય? તો કોણ જવાબ આપશે?
કેમકે એનો સ્કંદ તો થતો જ નથી કોઈ દિવસ, એક જ પ્રદેશ જ રહેશે.
હા ફાઇન. કારણ કે જે પૂદગલ ને આપણે બહુ પ્રદેશી અને અનંત પ્રદેશી કીધું ને એ તો ઉપચાર થી કીધું. કેમ? કારણ કે એ તો ઘણા પરમાણુ ને ભેગા કરીને સંયોગ રૂપ થયા, તો ઉપચાર થી એને અનંત પ્રદેશી કે બહુ પ્રદેશી કે અસંખ્યાત પ્રદેશી કહી દીધું. હવે કાળ ની અંદર એવી રીતે સ્કંદ નથી થતા. અચ્છા, સ્કંદ કેમ નથી થતા એ મારો પ્રશ્ન બીજો. ચલો, આપણે વિષય ખુલતો જાય એટલા માટે તમને પ્રશ્ન પૂછું છું. સ્કંદ કેમ નથી થતો? જેમ પૂદગલ ની અંદર સ્કંદ થાય છે એવી રીતે કાળ દ્રવ્ય પણ ઘણા છે તો એમાં પણ સ્કંદ થાય તો શું વાંધો આવે? કેમ નથી થતા? અરૂપી હોય તો શું વાંધો આવે?
વિકારી.
બોલો બોલો બોલો, તમે બોલતા જાઓ.
કંદ તો વિકારી રૂપ પરિણામન છે અને કાળ દ્રવ્ય માં વિકારી પરિણામન વૈભાવિક શક્તિ નથી. વિકારી રૂપ પરિણામન થતું,
બરોબર છે. આ એક પોઈન્ટ થયો. બીજો મેઇન પોઈન્ટ કોણ બતાવશે?
સ્કંદ રૂપ પરિણામન
જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ માં પણ જેનામાં સ્પર્શ છે લુખાસ ચિકાસ એ બધું આવશે એનું વિસ્તાર આવશે ત્યારે ત્યારે તો એ સ્કંદ થાય છે. બે અથવા બે થી વધારે પરમાણુઓના બંધને સ્કંદ કહેવામાં આવે છે. તો પછી બંધ થશે ત્યારે તો સ્કંદ થશે ને, અને એનામાં જેને કહેવાય કે આવી રીતે લુખાસ ચિકાસ હશે ત્યારે તો એ સ્કંદ રૂપે એનું પરિણામ જોવામાં આવશે. ત્યારે કાળ દ્રવ્ય ની અંદર તો સ્પર્શ રસ ગંધ વર્ણ છે જ નહીં, તો આવી રીતે સ્પર્શાદી ભાવ નથી. તો જેને કહેવાય કે એ એકબીજા જોડે ચીપકે, એકબીજા જોડે આવી રીતે સ્કંદ થાય, તો કે એવી રીતે ત્યાં આગળ સ્થિતિ બનવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. માટે ત્યાં આગળ આવી રીતે બહુ પ્રદેશી કે અનંત પ્રદેશી ની જેને કહેવાય કે એ થવાની ચાન્સ જ નથી, સ્કંદ થવાનો ચાન્સ નથી, એટલે ત્યાં ઉપચાર પણ ઘટતો નથી. ત્યાં આગળ કાળ દ્રવ્યમાં ખ્યાલ છે કે નહીં, ત્યાં પૂતગલમાં તો ઉપચાર ઘટિત થયો, પરંતુ કાળ દ્રવ્યમાં આવી રીતે એકદમ જેને કહેવાય કે બધા કાળાણુઓ ભેગા થઈને આવી રીતે સ્કંદ થઈ જાય, તો કે એવી વ્યવસ્થા કાળ દ્રવ્યમાં નથી, એનામાં સ્પર્શ નામનું ગુણ નથી. બરાબર કે નહીં? એટલે કાળ દ્રવ્ય કેટલા પ્રદેશી, તો કે કાળ દ્રવ્ય એક જ પ્રદેશી છે. અને હવે એમ પૂછવામાં આવે કે એની સંખ્યા કેટલી, તો એની સંખ્યા કેટલી છે? લોક પ્રમાણ અસંખ્યાત. કેટલી કહીશું આપણે? લોક પ્રમાણ અસંખ્યાત. મતલબ લોક પ્રમાણ અસંખ્યાત એટલે કેમ કીધું? કારણ કે આકાશ દ્રવ્ય તો એક છે, પરંતુ એની અંદર જીવાદી જેટલા પાંચ દ્રવ્યો જેટલી જગ્યા રોકે છે તેને લોકાકાશ કહેવામાં આવે છે. તો લોકાકાશ ની અંદર જેટલા પ્રદેશ છે, તો લોકાકાશ ની અંદર કેટલા પ્રદેશ છે? અસંખ્યાત પ્રદેશ છે. તો એક એક પ્રદેશ ઉપર એક કાળાણુ ત્યાં જેને કહેવાય કે ખચિત છે, ફિક્સ છે. તો કેટલા થયા? તો કે અસંખ્યાત પ્રદેશ એટલે એક એક પ્રદેશમાં એક એક કાળાણુ, એટલે ટોટલ અસંખ્યાત કાળાણુ જગત ની અંદર જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? પ્રદેશ એક પ્રદેશી અને સંખ્યા કેટલી? તો કે લોક પ્રમાણ અસંખ્યાત. એ પણ અનાદિ અનંત શુદ્ધ છે, એટલે કે એની અંદર પણ કોઈ વિભાવરૂપ પરિણામ જોવામાં આવતું નથી. હવે કાળ દ્રવ્યમાં એક બીજી વાત એ સમજવાની છે કે દાખલા તરીકે આપણે કહીએ છીએ ને કે ત્રણ વાયગા, પાંચ વાયગા, એ બધું શું છે? ત્રણ વાયગા અને પાંચ વાયગા, આટલા કલાક થયા, આટલી મિનિટો થઈ. હકીકતમાં કાળ દ્રવ્ય એક અખંડ અલગ દ્રવ્ય છે, અને એના એને જ પર્યાય ને સમય કહેવામાં આવે છે. સમજો જરા, એની પર્યાય ને સમય કહેવામાં આવે છે. હવે એનું માપ આપણે પૂતગલના માધ્યમથી કાઢીએ છીએ. તમે સાંભળી બી હશે, એક પૂતગલ પરમાણુ મંદ ગતિએ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતા જેટલો સમય લાગે, ખ્યાલ આવે છે કે નહીં? જેને કહેવાય કે એને સમય કહેવામાં આવે છે, જેટલો કાળ લાગે એને. તો હવે કેવા, હવે એ જે એનું માપદંડ કાઢ્યું, તો જેને કહેવાય કે આ પૂતગલ નો સહારો લઈને કાઢ્યું ને, તો આ મિનિટ, કલાક, આ બધા સ્થૂળ સમય છે ને, જેને કહેવાય કે પૂતગલ સ્કંદો નું પરિણામ છે, તેનો ઉપચાર થી સમય કહેવામાં આવે છે. ફરીથી ના સમજ્યા તમે? કાળ દ્રવ્યની પર્યાયને સમય કહેવામાં આવે છે, વાત નંબર એક. હવે આપણે ઘડિયાળનો જે સમય કહીએ છીએ તે તો બધું પૂતગલનું પરિણામ છે, અને એ બધા પૂતગલના પરિણામને ઉપચારથી સમય કહેવામાં આવે છે. હકીકતમાં તો કાળ દ્રવ્યનું જે પરિણામ જે છે તે જ પરમાર્થથી સમય કહેવામાં આવે છે, જે આ ઓલા પૂતગલના પરિણામથી બિલકુલ ભિન્ન છે, એમ સમજવું. ખ્યાલ આવે છે? હેલો. હા, કારણ કે આપણે તો પછી એને કે સમય કેમ કહીએ છીએ આ બહારના સમયોને? કારણ કે એના માધ્યમથી, એના માધ્યમથી આપણે જ્ઞાન કરીએ છીએ સમયોનું, એટલા માટે ઉપચારથી એ લોકોને પણ જેને કહેવાય કે કહી દેવામાં આવે છે સમય. હકીકતમાં તો કાળ દ્રવ્યની પર્યાયને સમય કહેવામાં આવે છે, આ પ્રમાણે છે. બરાબર કે નહીં? હા, બોલો બોલો. હા, એટલે હલો ઉપચાર કર્યો ને એટલે જ એને વ્યવહાર સમય કહી દીધો. હલો, કાળ દ્રવ્ય થી તો નિશ્ચય કહી દો, કાળ દ્રવ્ય ખ્યાલ આવે કે નહીં? જે મૂળ કાળ દ્રવ્ય છે. હવે આ જે ઉપચાર કર્યો ને, આ બધા બહારના પૂતગલોના માધ્યમથી આપણે કાળનું માપ કાઢીએ છીએ ને, એટલા માટે પૂતગલના પરિણામો ને વ્યવહારથી સમય કહેવામાં આવે છે, એમ કહેવાનો મતલબ. ખ્યાલ આવે? એ પ્રમાણે છે. જો હવે આપણે વિભાજન તમે જોજો, તમારે બોલવાનું છે, મારે પૂછવાનું છે. તમારે જીવ અને અજીવ એ બે ની અંદર છ દ્રવ્યનું વિભાજન કરવું હોય તો કેટલા દ્રવ્ય જીવ છે અને કેટલા દ્રવ્ય અજીવ છે બોલતા જાઓ. ચલો
એક દ્રવ્ય જીવ છે, પાંચ દ્રવ્ય જીવ સિવાયના બાકી બધા દ્રવ્ય,
બાકીના પાંચ દ્રવ્ય અજીવ છે, બરાબર ને? એને ચેતન અને અચેતન ના રૂપમાં પણ કહી શકો, જીવ અજીવ બોલો કે ચેતન અચેતન કરો. તો એક જીવ દ્રવ્ય તો ચેતન રૂપ છે, બાકીના પાંચ દ્રવ્ય અચેતન રૂપ છે. મૂર્તિ કરે અમૂર્તિ, આ બધા શબ્દો છે ને, તમારે સાધ્યાય બી કરશો ને જેમ જેમ આગળ જશો આ બધા શબ્દો કામમાં આવશે. મૂર્તિ કરે અમૂર્તિ બોલો, એના વિભાજન કરો. મૂર્તિ કેટલા દ્રવ્ય છે ને અમૂર્તિ કેટલા દ્રવ્ય છે? હા, અમૂર્તિક છે, બહુ સરળ. પૂતગલ દ્રવ્ય મૂર્તિક છે અને બાકીના બધા અમૂર્તિક છે. મૂર્તિક એટલે જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય તેને મૂર્તિક કહેવાય, અને એનાથી રહિત અમૂર્તિક કહેવામાં આવે છે, બરાબર કે? હવે સંખ્યા અપેક્ષાએ એક અને અનેક, જેની સંખ્યા એક છે અને જેની સંખ્યા અનેક છે, અનેક એટલે બે થી લઈને અનંત સુધીની જેને કહેવાય કે એને અનેકમાં લેવાય, બરાબર ને? બોલો, એક જેની સંખ્યા છે જગત ની અંદર, એક જેની સંખ્યા જેવા કેટલા દ્રવ્ય, અને અનેક સંખ્યા છે એવી કેટલા કેટલા દ્રવ્ય?
ત્રણ 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 થ્રી.
કયા કયા?
ધર્મ અધર્મ અને આકાશ એક જ છે, બાકી બધા સંખ્યા બહુ સરસ.
ધર્મ અધર્મ આકાશ એક છે, અને જીવ પૂતગલ અને કાળ, હા, બાકીના ત્રણ કેટલા થઈ ગયા? અનેક થઈ ગયા. કારણ કે જીવ અનંત આનંદ છે, અનંત છે, ઉદ્ગલ અનંત આનંદ છે, કાળ અસંખ્યાત છે, એટલે અનેકમાં આવી ગયા. ધર્મ અધર્મ અને આકાશ એક એક માં છે. હવે બહુ પ્રદેશી અને એક પ્રદેશી ના વિભાગ કરો. બહુ પ્રદેશી એટલે એક કરતા વધારે પ્રદેશ, તેને બહુ પ્રદેશી કહેવાય. જો શાસ્ત્રીય શબ્દ છે બીજો, એનો કહેવાય અસ્થિકાય. અસ્થિકાય કોને કહે છે એમ પ્રશ્ન બી આવે, અસ્થિકાય કોને કહેવાય? તો કે છે કે બહુ પ્રદેશી ને અસ્થિકાય કહેવામાં આવે. હવે પાંચ પરમાગમ માં એક ગ્રંથ નું નામ અસ્થિકાય ઉપર છે, ખ્યાલ છે તમને? કયું છે?
પંચાસ્થિકાય.
બહુ સરસ. તો ત્યાં આગળ શું લખ્યું છે? પંચાસ્થિકાય. હવે એની સંધિ છૂટી પાડો તો પાંચ અસ્થિકાય ખ્યાલ આવે છે કે નહીં? તો એની અંદર જો કે આચાર્ય ભગવાને એમાં છ દ્રવ્ય નું વર્ણન કર્યું છે, પરંતુ એ ગ્રંથ નું નામ મુખ્ય રૂપથી પંચાસ્થિકાય એટલે પાંચ અસ્થિકાય કીધું. તો જો છ અસ્થિકાય ના કહીને પાંચ અસ્થિકાય કીધું, કયા કયા કીધા? જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને આકાર. તો આ પાંચ તો પાંચ અસ્થિકાય થઈ ગયા, પાંચ દ્રવ્ય. અને આ જે કાળ દ્રવ્ય છે તે બહુ પ્રદેશી નથી, એટલા માટે ખરેખર તે અસ્થિકાય માં આવતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ એને નાસ્તિકાય કહો, અને અસ્થિકાય કીધું તો. અને આને એક પ્રદેશી છે, અને ઓલા પાંચ જે છે તે બહુ પ્રદેશી છે, એટલે એ શાસ્ત્ર નું નામ કર્યું પંચાસ્થિકાય. એમાં છ દ્રવ્ય નું નિરૂપણ આવ્યું છે, મોક્ષ માર્ગ નું નિરૂપણ છે, એની ચર્ચા વિશેષ છે. ખ્યાલ આવે કે નહીં? કહેવાનો મતલબ એ પ્રમાણે સમજવું, કહેવાનો મતલબ. હવે પૂતગલ ને પણ સમજી લેવું, જે ઉપચાર ની વાત કરી, હકીકતમાં પૂતગલ પણ એક પ્રદેશી છે, છતાં પણ એને ઉપચારથી અસ્થિકાય કહેવામાં આવે છે, બહુ પ્રદેશી છે એટલા માટે સ્કંદ ની અપેક્ષાએ. હવે સક્રિય અને નિષ્ક્રિય, કેટલા દ્રવ્ય સક્રિય છે અને કેટલા દ્રવ્ય નિષ્ક્રિય છે? બહુ સરળ. જેનામાં ક્રિયા કરતી શક્તિ છે માટે જીવ અને પૂતગલ એ તો સક્રિય છે, અને બાકીના જે ચાર દ્રવ્ય જે છે એને નિષ્ક્રિય કહેવામાં આવે છે. નિષ્ક્રિય કહો કે અપક્રિય કહો, ક્રિયાવાન, ક્રિયા અક્રિયાવાન એમ, બરાબર. અને વૈભાવિક શક્તિ સહિત અને વૈભાવિક શક્તિ રહિત કેટલા દ્રવ્ય છે? બરાબર, જીવ અને પૂતગલ તે વૈભાવિક શક્તિ સહિત છે, અને બાકીના જાળ છે તે વૈભાવિક શક્તિ થી રહિત છે. આ પ્રમાણે સમજો કે છ દ્રવ્ય નું આપણે આ પ્રમાણે એની પરિભાષા જોઈ, એના પ્રદેશ જોઈ, એના સંખ્યા જોઈ, અને એના ગુણ પણ જોયા, અને એની અંદર આ ભેદ ની અંદર આપણે વિભાજન પણ આપણે કરતા જોયા, બરાબર. હવે પ્રશ્ન કે આ છ દ્રવ્ય ને જાણવાથી આપણને શું લાભ? બોલો, કોણ બતાવશે? મને શું લાભ થયો આ છ દ્રવ્ય ને જાણવાથી? મને શું લાભ થયો? મારે એકલા આત્માથી મતલબ છે, હું પ્રશ્ન ઉપાડું છું, તમે વિચાર કરજો. મારે એકલા આત્માથી મતલબ છે, મારે આત્માની અનુભૂતિથી મતલબ છે, હું આત્માને જાણીશ તો હું સુખી થઈશ. આમ હોવા છતાં પણ સર્વજ્ઞ ભગવાને આચાર્ય દેવોએ છ દ્રવ્યનું વર્ણન શા માટે કર્યું, છ દ્રવ્યનું વર્ણન શા માટે બતાવ્યું, એના માટે મેન મેન આગમના ગ્રંથો શા માટે રચવામાં આવ્યા, તત્વાર સૂત્રો હોય કે પંચાસ્તિકાય હોય કે એવા જે બી ગ્રંથ હોય, પરમાત્મા પ્રકાશ મકરાની ચર્ચા છે તો પ્રવચન સારમાં પણ છે, ગે તત્વ પ્રજ્ઞાપનમાં, તો કે છે કે લગભગ આરંભના અને અધ્યાત્મ ગર્ભિત આગમના વિષયોની અંદર પણ આની ચર્ચા છે. છ દ્રવ્યને બતાવવાનું કારણ શું? બોલો કોણ જવાબ આપશે? વિચાર કરે બધા પોતપોતાની રીતે.
બધાનું સ્વરૂપ જાણીને એમાંથી પોતાનું સ્વરૂપ શું છે એના ઉપર ફોકસ કરવા માટે, અને ક્યાં પણ ભ્રાંતિ થતી હોય બીજા દ્રવ્ય રૂપે તો એ દ્રવ્ય હું નથી એવી જાણકારી થાય એટલા માટે.
બરોબર છે.
લક્ષણથી ભી આપણને ખબર પડે કે મારું લક્ષણ શું છે, બાકી બધા દ્રવ્યનું લક્ષણ શું છે. જો આપણે જાણીએ જ નહીં કે બાકી બધાનું શું છે, તો આપણે ભેદ કેવી રીતે કરી શકીએ? અને ભેદ ના કરી શકીએ તો આપણા આત્માને જુદો ના પાડી શકીએ. એટલે લક્ષણ જાણીએ, એનું સ્વરૂપ જાણીએ, એનું સ્વરૂપ જાણીએ તો જ આપણે ભેદ કરી શકીએ.
બહુ સરસ.
દ્રવ્યની સ્વતંત્રતા.
વાત એમ છે કે પેલા તો આ છ દ્રવ્ય કેમ છે, તો કે એ પ્રશ્ન તો કોઈ સ્થાન જ નથી. ખ્યાલ આવે કે નહીં? કેમ? કારણ કે એ તો સ્વભાવગત છે અનાદિ અનંત. એકલો કોઈ જીવ દ્રવ્ય નો ઠેકો લીધેલો છે વિશ્વની અંદર એવું નથી. જેમ જીવ દ્રવ્યની સત્તા છે અનાદિ અનંત, એમ બાકીના પણ, જ્યારથી વિશ્વ છે ત્યારથી બાકીના પણ બધા દ્રવ્યો અનાદિ અનંત સ્વયંમેવ. કોઈએ એમને બનાવ્યા નથી, કોઈ સિલેક્ટ નથી કર્યા કે ભાઈ આ છ ને સિલેક્ટ કરીને બોલાવવામાં આવે, એવી વ્યવસ્થા નથી. છ એ પણ જગતની અંદર, જ્યારથી જગત છે વિશ્વ છે ત્યારથી આ છ એ છ દ્રવ્ય સ્વભાવગત જ છે. હવે સમજો, વાત એમ છે કે અનાદિકાળથી આ છ દ્રવ્ય છે અને અનાદિકાળથી આ જેની અંદર જીવ દ્રવ્ય પણ છે. હવે જીવ દ્રવ્ય પણ છે, પરંતુ અનાદિકાળથી આ જીવ દ્રવ્યમાં પ્રોબ્લેમ એ છે કે અનાદિકાળથી એ મિથ્યા ભાવ રૂપે પરિણમન કરી રહ્યો છે, અને અનેક પ્રકારની વિપરીત માન્યતા જોવામાં આવે છે. અને અનેક પ્રકારની વિપરીત માન્યતામાં જગતની અંદર એ પોતે તો ઉભો છે, અને એની સાથે સંયોગમાં બીજા પણ બાકીના પાંચ દ્રવ્યો પણ જોવામાં આવે છે, એના સંયોગમાં છે. હવે એની અંદર જો કે મુખ્ય રૂપે આપણે પૂતગલની ચર્ચા કરીએ તો જરા વિષય આપણને ખ્યાલ આવે કે જગતની અંદર એના સંયોગમાં આ પૂતગલ પણ જોવામાં આવે છે. હવે વાત એમ છે કે પૂતગલ ઇન્દ્રિય, જેને કહેવાય કે જન્મથી અને ઇન્દ્રિય જ્ઞાન છે, અને આવી રીતે આ ઇન્દ્રિયોના માધ્યમથી એ આ સ્વર્ગ સરસ ગંધ વર્ણ આદિ પૂતગલના જે સમૂહો અને આજે આખી દુનિયાની અંદર જે પૂતગલ જે ઇન્દ્રિય ગોચર જોવામાં આવે છે એના સંપર્કમાં રહે છે. હવે અનાદિથી મિથ્યાત્મ છે, તો કોઈને પણ શીખવાડ્યા વગર આ પૂતગલોની અંદર અનેક પ્રકારની એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ ધારણ કરે છે. કોઈએ શીખવ્યું નથી, પણ આ જ પ્રમાણે અનાદિથી એનો મિથ્યા ભાવ નિરંતર એનું ચાલ્યો કર્યા કરે છે. હવે વાત એમ છે કે જગતની અંદર અનેક પ્રકારની વ્યવસ્થાઓ પણ જોવામાં આવે છે, અનેક પ્રકારની સિચ્યુએશન જોવામાં આવે છે. દાખલા તરીકે જગતની અંદર જીવ છે તો કોઈના કોઈ પ્લેસમાં પણ ઉભો છે, જગતની અંદર પદાર્થ છે તેનું પરિણમન પણ જોવામાં આવે છે. અચ્છા, જીવ કે પૂતગલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, આવવું, જવું, ઉભું રહેવું, એવી વ્યવસ્થાઓ પણ જેને કહેવાય કે જોવામાં આવે છે. આમ કે છે કે એના એના જીવનની અંદર, એના જીવનની અંદર એટલે 25-50 જીવનની વાત નથી કરતો વર્ષની, એના જેને કહેવાય કે અનાદિ અનંત જીવનની અંદર આ પ્રમાણેની પ્રક્રિયાઓ પણ, જેને કહેવાય કે એ જગતના જીવોની અંદર ને પૂતગલોની અંદર એ આ પ્રમાણેની પ્રક્રિયાઓ પણ જોવામાં આવે છે. હવે આ છ દ્રવ્યનું જ્ઞાન શા માટે એની ચર્ચા ચાલે છે. જો આ છ દ્રવ્યનું જ્ઞાન કરવામાં આવે છે તો જગતની અંદર જેને કહેવાય કે આ છએ છ દ્રવ્ય સ્વતંત્ર છે અને કોઈ કોઈની અંદર હસ્તક્ષેપ કરી શકતું નથી, કોઈ કોઈને જેને કહેવાય કે કોઈ પણ દ્રવ્ય પરાધીન નથી, સ્વયં સંચાલિત છે, એનું જ્ઞાન થાય છે. એના જ્ઞાનથી શું ફાયદો થાય છે? એના જ્ઞાનથી આ પર પદાર્થ સંબંધીની એકત્વ મમત્વ કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ તૂટી જાય છે અને પોતાનું નિજ સ્વરૂપ શું છે અને આ પરદ્રવ્યનું નિજ સ્વરૂપ શું છે એ બંનેનો ખ્યાલ આવે છે અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે સમજજો જરા, જેવો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને જાણવાનો ફાયદો શું, આકાશ દ્રવ્યને જાણવાનો ફાયદો શું, કાળ દ્રવ્યને જાણવાનો ફાયદો શું, સમજજો. આ જીવને મિથ્યાત્વ ભાવને કારણે અનેક પ્રકારની વિપરીત બુદ્ધિઓ ચાલ્યા કરે છે. કોઈએ શીખવી નથી, આપણે આ ગ્રહિક મિથ્યાત્વની વાત કરીએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? તો હવે સમજજો કે કોઈ સમજો કે ગાડીમાં બેસાડીને સમજો કે અહીંયા આગળ મંદિર સુધી લઈ આવે છે, આવી બધી ચેષ્ટાઓ પણ જેને કહેવાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એકબીજાના કામ આવું બધું ચાલ્યા કરે છે સંસાર અવસ્થામાં, તો આ જીવને જેને કહેવાય કે અહમ આવી જાય છે, તે સમજો કે આ ભયને સમજો કે જગ્યા મેં આપી, ગાડીમાં હું લાવ્યો, ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ તો કે છે કે આને જગ્યા જયારે પહેલા એની પાસે કઈ નતું ત્યારે મેં એને સાથ આપ્યો, મારા ઘરમાં જગ્યા નથી તો પણ મેં એને રાખ્યો, તો કે છે કે આવી જેને કહેવાય કે એની માન્યતા પડેલી છે. હવે છ દ્રવ્યનું જ્ઞાન થાય તો ખબર પડે કે ભાઈ તું આપવામાં તું નિમિત્ત પણ બહિરંગ નિમિત્ત છો, અંતરંગ નિમિત્ત નથી, નિયમરૂપ નિમિત્ત નથી. અંતરંગ નિમિત્ત અને નિયમ રૂપ નિમિત્ત પણ આ આકાશ દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય તેને જગ્યા આપી છે, તે જગ્યા ખરેખર આપી નથી. નિમિત્તમાં પણ નિયમરૂપ નિમિત્તમાં પણ જો કેવું હોય તો આકાશ દ્રવ્યનો નંબર લાગે છે, તારા દ્રવ્યનો નંબર લાગતો નથી. તું તો માત્ર ખરેખર એ પરિસ્થિતિનો જાણવા વાળો છે. આવું જ્ઞાન કરવાથી, આકાશ દ્રવ્યનું જ્ઞાન કરવાથી મેં આને જગ્યા આપી, હું હતો તો આને જગ્યા મળી, તો કે એ સંબંધીની વિપરીત માન્યતા એટલે કે મિથ્યાત્વ એનું નષ્ટ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? બરોબર. હવે બીજું જુઓ, દાખલા તરીકે સમજો કે ઘરની અંદર માતા ને પિતા શું કરે, દરેક જગ્યાએ બરોબર ને બાળકને મોટો કરે છે, એટલે મોટો કરવામાં શું થાય છે, મોટો કરવામાં થાય છે શું, મોટો બાળક મોટો થયો તો આપણે કયા ભેજ ઉપર કહીએ છીએ બાળક મોટો થયો, કે આ એના જે પૂતગળ પરમાણુના સ્કંદ, એ બાળક એ જે જીવ ચેતન પદાર્થ છે એના સંયોગમાં પૂતગળ પરમાણુ આવ્યા અને એ પૂતગળ પરમાણુના સ્કંદ ની અંદર પરિણમન જવામાં આવે છે. પેલા છ મહિનાનું બાળક હતું, એ પૂતગળ પરમાણુના સ્કંદના પરિણમનમાં એ 12 મહિનાનું થયું, પછી 12 વર્ષનું થયું, 22 વર્ષનું થયું, 25 વર્ષનું થયું, 30 વર્ષનું થયું. તો ખરેખર એ બધું પરિણમન કોનું છે? એ ખરેખર એની અંદર જે ચેન્જીસ પણ જે જોવામાં આવ્યું એ તો પૂતગળ ની અંદર જોવામાં આવે છે. તો એ પરિણમન કર્યું, આપણે એમ કહીએ કે મેં આ બાળકને મોટો કર્યો, તો હકીકતની અંદર એ નિમિત્ત દ્રવ્ય પણ નથી. અંતરંગ નિમિત્તની અપેક્ષા એ વાત ચાલે છે, બહિરંગ નિમિત્તની અપેક્ષા એ વાત નથી. અહીં આપણે મિથ્યા બુદ્ધિ તોડવી છે ને એની અપેક્ષા ચર્ચા ચાલે. તો ભાઈ એ પૂતગળ પરમાણુ નું આવવું અને જવું એ તો એને આધીન છે, એ ક્રિયાવર્તી શક્તિને કારણે છે. અને એની અંદર જે પરિણમન થયું એ પૂતગળ પરમાણુઓમાં, દાખલા તરીકે બાળકમાંથી યુવાન થયો, યુવાનમાંથી વૃદ્ધ થયો, એટલે છે કે એ પૂતગળ પરમાણુનું પણ જે પરિણમન અંદરમાં જોવામાં આવે છે, કે એની અંદર તો કાળ દ્રવ્ય નિમિત્ત છે, એટલે કે તારું એની અંદર કઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ છે નહીં, તું તો એ બધી અવસ્થાઓને માત્ર જાણવા વાળો છે. આ પ્રમાણેનું જ્ઞાન કરવાથી, કાળ દ્રવ્યનું જ્ઞાન કરવાથી જગતની અંદર જેટલા પણ પદાર્થોનું પરિણમન થાય છે એની અંદર આ જીવની સહજે શીખવાડ્યા વગર જેને કહેવાય કે કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિ પડેલી છે, તો કે આવી રીતે સાચા નિમિત્તોનું જ્ઞાન કરવાથી એની નિમિત્ત તરફની બુદ્ધિ જે છે, તો કે છે કે ઉપાદાન તરફની બુદ્ધિ તો નષ્ટ થાય છે પણ નિમિત્ત તરફની પણ બુદ્ધિ એની નષ્ટ થઈને સહજ જ્ઞાતા ભાવ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? હેલો, હા, ખ્યાલ આવે છે કે નહીં? પૂતગળ નું જ્ઞાન કર્યું તો એકદમ સરળ છે કે પૂતગળ નું જ્ઞાન, બેને એક બેને જવાબ બી સાચો આપ્યો, બરોબર આપ્યો, કે પૂતગળ નું જ્ઞાન કેમ કરવું, મારે તો એકલા ચેતન નું કામ છે. એ કે ના, અનાદિકાળથી આ ઇન્દ્રિય જ્ઞાન ની અંદર તને પૂતગળ ભાસ્યું છે અને તે સૌથી પહેલા પૂતગળ ને જ પોતાનું માન્યું છે. જન્મતાની સાથે જ આ શરીર મળ્યું તો આ શરીર તે જ હું એવી માન્યતા પડી, પણ ખ્યાલ આવ્યું કે શરીર પણ એક અલગ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું અલગ દ્રવ્ય છે અને હું તો ચેતન આત્મા અલગ દ્રવ્ય છું. જ્યાં એ બંને વચ્ચેનું જ્ઞાન કર્યું, કારણ કે જગતમાં છે ને છ દ્રવ્ય છે, છ દ્રવ્યની સત્તા છે, છ દ્રવ્ય પોતપોતાના ભાવે પરિણમન કરે છે, પરંતુ આ અવિનાનને કારણે એ છ ના કામ એટલે પાંચે ના કામ પોતાના માથા ઉપર લઈને ચાલે છે. કહેવાનો મતલબ અને એ કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ પોષે છે કે મેં કર્યું, મેં આને મોટો કર્યો, હું હતો તો આ આવી શક્યો, નહીતર આ આવી જ ના શકત, આ ટાઈમ પર ના પહોંચત. આવી રીતે 24 કલાકની આખા જીવન દરમિયાન આ પ્રમાણે આપણી જે બધી મિથ્યા બુદ્ધિ છે એ આ 6 દ્રવ્યની સ્વતંત્રતા, 6 દ્રવ્યનું પોતપોતાનું પ્રયોજનભૂત કામ જાણીને આ જીવની પર પદાર્થ સંબંધીની આ ચારે પ્રકારની બુદ્ધિ તૂટી જાય છે. અને ખરેખર પોતે કેવો પદાર્થ છે તો કે પોતે ચેતન પદાર્થ છે, જ્ઞાન સ્વભાવી પદાર્થ છે એનું એને સાચું ભાન થાય છે. અને આવું ભેદ વિજ્ઞાન થતા એને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના 85 કાય ઉપરના પ્રવચનમાં આપ્યું છે કે આત્માનું ભાન થતા, આત્માનું જ્ઞાન થતા વિતરાગતા પ્રગટ થાય, એ તો એક સામાન્ય વાત, એ તો છે જ, એમાં કોઈ વાત નથી. પણ ત્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે 6 દ્રવ્યનું જ્ઞાન કેમ કરાવ્યું છે આચાર્ય દેવે, તો ત્યાં આગળ જવાબ આપે છે કે વિતરાગતા પ્રગટ કરવા માટે 6 દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું. સમજો, એક માત્ર ઇન્ફોર્મેશન નહીં સમજતા, જગતની અંદર બાકીના બી 5 દ્રવ્ય છે એટલે મારે માત્ર એને જાણવા જોઈએ, એટલા માટે આપણે એનું જ્ઞાન નથી કરતા. પણ આવી મારી અનેક પ્રકારની જે વિપરીત મિથ્યા માન્યતાઓ, મિથ્યા બુદ્ધિ પડેલી છે તો એનો પ્રહાર કરવા માટે, તોડવા માટે મારે 6 દ્રવ્યના પણ શું વર્ક છે અને મારા સંપર્કમાં આવ્યા હોવા છતાં પણ હું એ લોકોનું કઈ કરી શકતો નથી, એ મારું કઈ કરી નથી શકતા, એવી બુદ્ધિ જ્યાં સાચી પ્રગટ થાય છે ત્યારે એને આત્માનું ભાન, જ્ઞાન અને વિતરાગતા પ્રગટ થાય છે. માટે મારે 6 દ્રવ્યનું જ્ઞાન જાણવું આવશ્યક છે. ખ્યાલ આવશે કે નથી આવતો? જેટલો ઊંડો વિચાર તમે, હવે તમારી પાસે 1 વીકનો સમય છે તો દિવસ દરમિયાન તમારી જેવી બુદ્ધિ થાય છે ને કાગળ ઉપર લખો, અને પછી તમે વિચાર કરો કે હું આ વિચાર કરું છું પણ એની સામે તો અધર્માસી કઈ નિમિત્ત બની જાય છે, હું આ પરિણામમાં મેં ફેરફાર કર્યો એમ વિચાર કરું છું પણ એમાં તો આ કાળ દ્રવ્ય નિમિત્ત બની જાય છે, હું આને મારું માનું છું પણ આ તો પૂતગલ દ્રવ્ય છે, એમ તમને લક્ષણ તો ઓટોમેટિકલી 6 દ્રવ્ય બહારમાં ઉપસી આવીને દેખાશે. તમે જોજો, કારણ કે જગતની અંદર એવી વ્યવસ્થા છે કે 6 દ્રવ્યથી બહાર કઈ નથી. અને આની મિથ્યાત્વની પણ એવી વ્યવસ્થા છે ને કે 6માં જ છેડ્યા કરે છે, એનો ભલે પ્રકાર અસંખ્યાત હોય, અનુભાગની અપેક્ષા એ અનંત હોય, પણ એની બુદ્ધિ જો 6ના જ કામોને માથા પર લઈ લઈને ફરશે. તમે જોજો, તમે ટ્રાય કરજો, તમે જેટલું વિચાર કરશો ને તો 6ની આજુબાજુ જ રમશો તમે. કહેવાનો મતલબ તો કે એ પ્રમાણેની અનેક પ્રકારની મિથ્યા માન્યતા તોડવા માટે આપણે 6 દ્રવ્યની સ્વતંત્રતા અને એનું જેવું સ્વરૂપ છે તેવું આપણે જાણવું પણ અત્યંત આવશ્યક છે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે જે 6 દ્રવ્યમાંથી 1 દ્રવ્યને પણ ઓછું માને છે અથવા નથી માનતો તો કે એ પણ મિથ્યા બુદ્ધિ છે. એટલે કે 6 છે તો 6ને જેમ છે તેમ અવશ્ય આપણે જ્ઞાનમાં જાણવા જોઈએ. બરાબર કે આપણો અહીંયા સમય બી સમાપ્ત થઈ ગયો છે, 2 મિનિટ થોડી વધારે થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ આપણે ભગવાનમાં આવીરનો પાઠ છે એ આપણે અને જીનવાની સ્તુતિ બંને લઈશું. બરાબર ને? એ પ્રમાણે આપણે આગળ વિષય ચલાવીશું. બરાબર, જીનવાની સ્તુતિ કરાવું.
નિલેશ, ખાલી એક જ ક્વેશ્ચન છે કે આપણે આકાશ દ્રવ્ય આખું એક અનંત છે અને એમાં જે 5 દ્રવ્યો જે જગ્યાએ રહે છે એને લોકાકાશ કહે છે અને બાકી બધું અલોકાકાશ રહે છે. તો અલોકાકાશનો સ્વભાવ બી છે કે અવગાહના આપી શકે, પરંતુ આ 5 દ્રવ્ય એમાં જઈ નથી શકતા, એની યોગ્યતા નથી કે એમાં ના જઈ શકે.
બરાબર છે,
એનો સ્વભાવ તો છે. તો હવે આ જે પુરુષ આકારે જે છે આખું લોક, એનું એની એક જગ્યાએ છે કે ઉપર નીચે ક્યાંય થાય, લોકા મીન્સ એ આકારે કે ત્યાંનું ત્યાં જ રહે.
તમારો પ્રશ્ન ફરીથી બોલું છું કે આખું આકાશ તો એક યુનિટ છે અને એમાં જીવાથી 5 દ્રવ્ય કેટલીક જગ્યા પર રહે છે. બરોબર કે નહીં? તો જો આખું આકાશ એક જ છે અને આકાશનો ગુણ અવગાહન એટલે બધાને જગ્યા આપવાનો છે, તો પછી બાકીના એ જે 5 દ્રવ્ય છે તે લોકાકાશની જગ્યામાં જ કેમ ફરે છે, બીજી જગ્યાએ કેમ નથી આવતા? તમારો પ્રશ્ન આવી ટાઈપનો છે ને?
હા, અને બીજું એ ઉપર નીચે થાય છે કે ત્યાંના ત્યાં અનંત કાળથી જ છે, મે જે પુરુષ આકારે જે છે.
હા બરોબર, જો સાંભળ, બરોબર સમજી ગયો. હા હા, જો એની પરિભાષા ફરીથી બોલો, હું તમને એક પરિભાષામાંથી હું તમને એ ભાવ કાઢાવડાવીશ. આકાશ દ્રવ્યની તમે તમારી જાતે પરિભાષા બોલો,
જે બાકીના બધા
પરિભાષામાં માલ છુપાયેલો છે.
હા, બાકીના બધા દ્રવ્યોને અવગાહન આપે એ આકાશ દ્રવ્ય અને પોતાને ભી અવગાહન આપે.
જો મેં પરિભાષા બોલી હશે, અવગાહન આપવામાં નિમિત્ત બને. જો ધર્માસ્તિક અધર્માસ્તિક એમાં પણ એ શબ્દ વાપર્યો હતો, સ્વયં ગમન કરતા. મેં હાઈલાઈટ કર્યું હતું પોઈન્ટ, ખ્યાલ આવ્યો? સ્વયં ગમન કરતા જીવ પૂતગલ ને ગમન કરવામાં નિમિત્ત બને, એમ અહીંયા આગળ જેને કહે જીવાથી 5 દ્રવ્યોને અવગાહન આપવામાં જે દ્રવ્ય નિમિત્ત બને તેને જેને કહેવાય કે આકાશ કહેવામાં આવે છે. હવે સમજજો, વાત એમ છે કે આ નિમિત્ત બને છે, ઉપાદાન નથી. લાસ્ટ નંબર એક, તો ઉપાદાન શું થયું? તો કે ઉપાદાન એ પોતપોતાની અવગાહના એ પોતાનું ઉપાદાન. સમજજે જરા, એ જીવાદી પાંચ દ્રવ્ય છે ને, તો એ પાંચે પાંચ પોતપોતાનો પણ એરિયા રોકે છે કે નહીં? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, તો પોતપોતાનું ક્ષેત્ર પણ છે કે નહીં? કહેવાનો મતલબ ખ્યાલ આવે છે કે નહીં? હું શું કહેવા માંગુ છું, તો પોત પોતાની જગ્યા, પોતાના દ્રવ્યને જ રહેવાની જગ્યા, ખરેખર પોતાના જ પ્રદેશો આપે છે. સમજજો, એ તો એનું પોતાનું ઉપાદાન થયું, અને જેને કહેવાય કે ત્યાં સુધી ને જાય એવી એની યોગ્યતા છે. મૂળમાં જવાબ કે ભાઈ એટલો એરિયા થયો, ખ્યાલ આવે છે કે નહીં? આકાશ તો બહુ મોટું છે, પરંતુ એક ફિક્સ વચ્ચેનો એરિયા છે. એક સમજવા દેજો, તમે જરા સમજો કે એક એરિયા એવો છે કે એનાથી બહાર જઈ શકતું નથી. એનાથી બહાર સમજો કે જીવ છે, તો એ લોકાકાશની જેટલી, એ 343 ગણ રાજ્યો છે, એનાથી બહાર જતું નથી. તો બહાર નથી જતું, એ ખરેખર ત્યાં સુધી ને જવાની એની યોગ્યતા છે. તમે સમજ્યા? દાખલા તરીકે સિદ્ધ ભગવાન છે, જીવ છે, તો કોઈ જીવ સિદ્ધ થયો તો જેને કહેવાય કે લોકના અગ્રભાગ સુધી ન જશે, એનાથી ઉપર નહીં જાય. તો શાસ્ત્ર ની અંદર જો કે નિમિત્તનું કથન પણ આવ્યું છે, જેને કહેવાય ધર્માસ્થિકાય અભાવાત. ઇસ્તો દેશ ની અંદર એની ચર્ચા આવેલી છે, ધર્માસ્થિકાય અભાવાત, કે સિદ્ધ ભગવાન ઉપર કેમ નથી જતા, આ લોકાકાશમાં કેમ નથી જતા? તો ત્યાં પણ નિમિત્તની પ્રધાનતાથી જવાબ આપ્યો છે કે ત્યાં ધર્માસ્થિકાય અને અધર્માસ્થિકાયનો અભાવ હોવાને કારણે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રની અંદર ગમન કરી શકતા નથી. દાખલા તરીકે ઉપર અલોકાકાશની અંદર સમજો અધર્માસ્થિકાય અને ધર્માસ્થિકાય નથી, એટલે આ જીવ અને પૂતગલમાં જીવ દ્રવ્ય થયા ને સિદ્ધ ભગવાન, તો એ પણ ઉપર ગમન નહીં કરી શકે. પણ એ જવાબ પણ ખરેખર નિમિત્તની પ્રધાનતાથી છે, હકીકતમાં ઉપાદાનની પ્રધાનતાથી છે, કે એ જીવની ત્યાં સુધી જવાની એટલી યોગ્યતા છે, એનાથી આગળ યોગ્યતા નથી. એટલા માટે ખરેખર આકાશ દ્રવ્ય બાકીનાને કેમ નથી લાવતો? હકીકતમાં તો છે કે ત્યાં રહ્યા છે, તે પણ ખરેખર પોતાના કારણે રહ્યા છે. આકાશ દ્રવ્ય તો માત્ર નિમિત્ત જ બને છે, એમ સમજવું આપણે.
નિમિત્ત
પર કેમ જવાબ આપવામાં આવે છે? કારણ કે એવો નિમિત્ત ઉપાદાન નો સુમેળ છે. નિમિત્ત થી કાર્ય થતું નથી, પણ એવો જેને કહેવાય કે જયારે કાર્ય ગઠિત કરીએ છીએ તો પાંચ કારણ પૂર્વક કાર્ય થાય છે, એની બધી પછી વિસ્તાર થી ચર્ચા છે. પણ એવો સુમેળ છે કે આ બાજુ ધર્માસ્થિક અધર્માસ્થિકાય નો અભાવ પણ છે, અને આ બાજુ ઉપાદાન થી જોઈએ તો ત્યાં સુધી ને જવાની જીવ અને પૂતગલ ની એવી જ યોગ્યતા છે કે ત્યાં સુધી જ એનું ગમન જોવામાં આવે છે. કેવાનો મતલબ ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે સમજવું બરોબર છે. વસ્તુ વ્યવસ્થામાં કેટલાક પ્રશ્ન બેન છે ને, સ્વભાવગત છે. તો કે ભાઈ કેમ હવે કોઈ આપણને પ્રશ્ન પૂછે કે ત્યાં સુધી ને કેમ એવી યોગ્યતા છે? તો કે સ્વભાવમાં તર્ક નથી, એવી જ વ્યવસ્થા છે. દાખલા તરીકે મનુષ્ય હોય ને, મનુષ્ય તો મનુષ્ય 2.5 ફીટ ની બહાર નથી જતો, તો આપણે કહીએ કેમ નથી જતો? તો આપણે કહીશું કે માનુષ્યોત્તર પર્વત આવે છે. હવે હકીકતમાં એ નિમિત્તનું કથન છે, હકીકતમાં એ મનુષ્ય ગતિને લાયક એવી યોગ્યતા છે કે એનાથી બહાર જઈ શકતો નથી. બરાબર ને? 2.5 ફીટ ની વચ્ચે પછી એક માનુષ્યોત્તર પર્વત આવી જાય છે, મનુષ્ય ગતિ નો જીવ એનાથી બહાર ના જઈ શકે. કેમ નથી જતો? તો આપણે એમ જવાબ આપીશું, પણ એ નિમિત્તનું કથન છે. પણ હકીકત ની અંદર છે કે એની યોગ્યતા, એ મનુષ્ય ગતિ ની યોગ્યતા જ એવી છે કે ત્યાં સુધી જ જઈ શકે છે, એનાથી બહાર નથી જતો. આમ ઉપાદાન અને નિમિત્ત બંને નો મતલબ તે પ્રમાણે જવાબ સાથે સાથે ચાલે છે, એમ કેવાનો મતલબ. બરાબર કે? દાખલા તરીકે ધર્માસી કઈ કેમ અશુદ્ધ રૂપે પરિણમતું નથી? વૈભાવિક શક્તિ નથી, તો વૈભાવિક શક્તિ તો નિમિત્ત બને છે, હકીકતમાં અશુદ્ધતા રૂપે પરિણમ એની યોગ્યતા જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ પ્રમાણે છે. બરાબર, બીજા બી કોઈ ક્વેશ્ચન હોય તો તમે લખી રાખજો બધા, જેને પણ થઈ હોય આપણે, જે મને ખ્યાલ હશે હું નેક્સ્ટ ટાઈમ આપણે જોઈ લઈશું. બરાબર, હા હા, ચાલો. હા, દિનવાણી સ્તુતિ.
બહુ સરસ છે નિલેશભાઈ, બધા દ્રવ્યનું બહુ સરસ ડિસ્ક્રિપ્શન ને બધું પર્પઝ સહિત તમે સમજાવ્યું. અમે બિલકુલ એવી રીતે પ્રેક્ટિસ કરીશું, લખી નાખવાની અને નોટ કરવાની કે ક્યાં આપણું દ્રવ્યનો કન્સેપ્ટ ક્યાં એની વિરુદ્ધ જવાય છે આપણા વિચારોમાં, તો ખબર પડે એકચ્યુઅલમાં. સો બહુ સરસ સમજાવ્યું. હા, હવે જીનવાણી સ્તુતિ લઈ લઈએ. અમીશા,
જીન વાણી કે જ્ઞાન સે તુજે લોકા લો તો વાણી મતક નહું સદા દેત હુધો.
નવા નમોકાર મંત્ર ને જા
જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર નિલેશભાઈ.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર. નેક્સ્ટ ટાઈમ મળીએ બધા.
હા. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.